अपने शरीर की एक बार श्री नवकार महामंत्र ने मंगलाचरण रूपे स्मरण करिए थे साथे मड़ी में।
ओम नमो हरि हंसारम, ओम नमो सीतारम, ओम नमो हरि नमो कारो
सर्व उत्कृष्ट मा परम उत्कृष्ट, सर्व मंगल मा प्रथम मंगल, अने सर्व कल्याण नु कारण एवं आ पंच परमेश्वर पद नु स्मरण ए मारा ने तमारा वर्तमान जीवन नु सर्व श्रेष्ठ प्राप्तव्य एटले के प्राप्ति कही शकाय। आ संसार मा कदाच मने ने तमने बीजू कशुक ना मळ्युं होत तो आपणे शुं गुमाव्युं होत, અને બીજું બધું મળ્યું હોત અને આ પાંચ પરમેશ્વરનું સ્મરણ ન મળ્યું હોત તો આપણે શું ગુમાવ્યું હોત, એ બંનેને જો આપણે વિચારણા કરીએ ને તો જ્ઞાની કહે છે કે આ નવકાર મંત્ર એટલે આપણે માત્ર પાંચ પદ બોલી જઈએ એટલો શાબ્દિક ભાવ નહીં, પરંતુ જે પાંચ પદની અંદર જે 108 ગુણ કે 1008 ને ગુણ જેની અંદર સમાઈ જાય છે એવી આ પ્રાપ્તિ એ જેની અંદર છે એવા આ નવકાર મંત્રની અંદર આપણે જો એક વખત એક એક ગુણને અંતરાત્મામાં સ્થાપિત કરતા જઈએ, આપણે જાણીએ છીએ કે અર્જન પરમાત્માના કેટલા ગુણ છે, 12 ગુણ, બરાબર છે દેશભાઈ? હવે 12 ગુણના નામ લેવા હોય તો થોડી તકલીફ પડે, સિદ્ધ પરમાત્માના આચાર્યજીના 36, ઉપાધ્યાયજીના 25 અને સાધુજીના 27, બરાબર ને? એટલે 108 થયા। હવે આપણા ઘણીવાર 108 કસ્ટમર હોય, કેટલાકને 108 ક્લાયન્ટ હોય, કેટલાયને 108 પેશન્ટ હોય, એના નામે યાદ કરવું હોય તો કેટલી વાર લાગે? બહુ વાર લાગે, બહુ વાર ના લાગે। જ્ઞાની મળીને તમને કહે છે જેની સાથે આપણે ડીલ કરીએ છીએ, અરે આમાં તો આપણે જેના જેવા બનવું છે, જે ગુણ આપણે પ્રગટ કરવા છે, જે ગુણની ઝંખના કરતા કરતા વર્તમાનમાં આપણને પ્રાપ્ત થયું છે અવલંબન રૂપે, એવું આ પંચ પરમેશ્વરનું સ્મરણ કરતી વખતે આપણે ભાવ જગતમાં ખોવાય તે રીતે સમજશું। આપણે કહીએ છીએ બધા કે નવકાર મંત્રમાં એકાગ્રતા આવતી નથી, નવકાર મંત્રમાં મન ચંચળ થાય છે। જો એક તો પેલો એનો જવાબ એ છે કે મને ને તમે તમને નવકાર મંત્રમાં એકાગ્રતા નથી આવતી, અથવા તો જ્યારે ધર્મકરણી કરીએ ત્યારે મન ચંચળ થાય છે, એ વાત જ ખોટી છે। ખરેખર વાત એમ છે કે આપણું ચિત્ત 24 કલાક ચંચળ છે, માત્ર આપણને ધર્મકરણીમાં એની ખબર પડે છે। શું છે બેન, જ્યારે નવકાર મંત્રનું સ્મરણ કરવા બેસીએ ને એ વખતે આપણે પાછું મનને નમો અરિયંતાણમ એના ઉપરથી નમો સિદ્ધાણમ ઉપર લઈ જઈએ છીએ, એટલે વચ્ચે આપણું મન ક્યાંક ચાલ્યું ગયું એનો આપણને અહેસાસ થાય છે। શું થાય છે? બાકી મનનો સ્વભાવ છે, આંખનો સ્વભાવ જોવાનો છે કે નહીં? આંખ ખુલ્લી રાખીને બેસીએ તો એનો ઉપયોગ રાખીએ કે ન રાખીએ, પણ આંખની સામે દ્રષ્ટિ આવ્યા કરે કે ના આવ્યા કરે, તેમાં કઈ વિચિત્રતા કે વિશેષતા છે? એ તો ઇન્દ્રિયનો વિષય છે, એનો સબ્જેક્ટ છે. એવી રીતે કાનનો સ્વભાવ સાંભળવાનો, કાનમાં અવાજો અથડાયા કરે, એવી રીતે નાકનો સ્વભાવ સ્મેલ કરવાનો, તે પણ સુગંધ દુર્ગંધ આવ્યા કરે. એ વખતે આપણો ઉપયોગ ક્યાં રાખવો, એટલો જ આપણે પ્રયત્ન કરવાનો છે. એ સાંભળે છે, એ જુએ છે, આંખ જુએ, કાન સાંભળે, નાક સૂંઘે, જીભ સ્પર્શે અને સ્વાદ કરે, કે શરીર મુલાયમતા કે કઠોરતા, ગરમ કે ઠંડો એવા સ્પર્શને અનુભવે, એ કોઈ ગુનો નથી. તો મન વિચારે એ પણ ગુનો નથી. સુમતીબેન, જો એનો સબ્જેક્ટ છે, આપણે પ્રયત્ન એટલો જ કરવાનો છે કે બધા જ વિચારોને એકત્ર કરીને, એકાગ્ર કરીને એક વિષય ઉપર એને સ્થિર કરવાનો. શું છે? હવે એ જ આપણે પ્રયત્ન કરીએ છીએ, એટલે તો આપણે આ પદનો સહારો લીધો. મન ચંચળ હતું, મન ભાગતું હતું, મન દોડતું હતું, મન વ્યાકુળ હતું, મન વિકલ્પમાં હતું, એટલે આપણે સંકલ્પ કર્યો. વિકલ્પમાંથી શું કર્યું? સંકલ્પ કર્યો. દોડતા મનને સ્થિર કર્યો, એટલે કે એને આધાર આપ્યો. ભાગતું બાળક હોય ને, તોફાન કરતું હોય, એ વખતે માતા એના હાથમાં એક ટોય આપી દીધી, એટલે બાળક શું ગૂંચવાઈ જાય, તેમાં ગૂંચવાઈ જાય, તોય ના ગૂંચવાઈ જાય. એમ આપણે આપણા મનને શું આપ્યું? એક સહારો આપ્યો, એક આધાર આપ્યો. હવે એ આધારને એ મનરૂપી બાળક કઈ રીતે પકડી રાખે? જે બાળકને જે તોયની કોઈ ખબર નથી, ધારો કે આપણો સેલ ફોન છે, એ બાળકના હાથમાં આપ્યો, એટલું નાનું બાળક છે કે જેને એના ફંક્શન નથી આવતા, તો એ શું કરશે? એક બે વખત હાથમાં આમ લઈને મૂકી દેશે. પછી સોનાનો હોય કે હીરા જરેલો હોય, હીરા જરેલા સેલ આવે છે, ખબર છે ને તમને, 5-5, 10-10 લાખના. આ તોય આપણે બાળક જેમ રમકડાથી આનંદ માને ને, એ આપણે શું કરીએ? જયેશભાઈ, તમારી આગળ શું છે? ડાયમંડ સેલ છે. જો માનવ જાતની જરૂરિયાત ક્યાં સુધી પહોંચી ગઈ કે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સને કઈ રીતે તૃપ્ત કરવી, કઈ રીતે સંતોષ આપવો? આઈફોન તો બધા આગળ છે, પણ મારી પાસે શું છે? ડાયમંડ વાળો છે. એટલે એની વેલ્યુ કોને મન છે? માત્ર જેને મન ડાયમંડની વેલ્યુ છે. પણ આ તો આડવાત હતી, પણ કહેવાની વાત એ છે કે જે બાળકને જે ટોયનું ફંક્શન શું છે એની નથી ખબર, એ ટોય એના હાથમાં જરાક વાર જ માત્ર એને એકાગ્ર કરી શકે કે જોડી શકે. પણ જે બાળકને અંદરથી બધા ફંક્શન આવડે છે, એ શું કરે છે? એમાંથી જાત જાતની ગેમ રમી શકે છે. એ મને ને તમને જેને નૌકા આ સેલ ફોન જેવો છે, જેને અંદરનું એક પણ ફંક્શન, એક પણ કાર્ય સમજાયું નથી કે જાણ્યું નથી, એ જીવને માટે પળવારમાં મન શું થઈ જાય છે? બીજે ચાલ્યું જાય છે. તો હવે આપણે નૌકારને બદલવો કે નૌકાર વડે કાંઈ પ્રાપ્ત કરવા માટે આપણા મનને સમજાવવું, શું કરવું પડે? મનને નૌકારનું અર્થઘટન, નૌકારમાંથી પ્રગતિ, જે તાકાત, જેનું અંદરનું મંત્રબળ, એના વડે આત્મામાં થતા પરિણામ, આ બધાથી શું કરવું પડે? માત્ર અવેર કરવું પડે. એટલે નૌકાર મંત્ર જ્યારે આપણે ગણીએ, એ વખતે આપણા સ્મરણમાં, રટણમાં નહીં, કારણ કે રટણમાં તો રિસાઇટ કરવાનું છે, માત્ર બોલવાનું છે. એટલે એ તો પોપટને પણ બોલાવો તો બોલી જાય, પોપટ ઇંગ્લિશમાં બોલે કે હિન્દીમાં બોલે એને કાંઈ ફરક પડે? એને તો આપણે ડેડી કે શીખડાવ્યું હોય તો ડેડી બોલે, ને બાપ શીખડાવ્યું હોય તો બાપ બોલે. એમ હું ને તમે કદાચ રટણ કરીએ ને તો પણ આ મંત્રોનો તો એક મહિમા છે, મંત્રોનું એક વિશેષ સ્થાન એટલું છે કે ઇટ્સ લાઈક એ મેડિસિન. મેડિસિન કે આપણે ખાઈએ ને તો જરૂરી નથી કે બધાને એ મેડિસિનની બધી ફોર્મ્યુલા ખબર હોય, તો પણ ખાધા પછી એ ફળ આપે. એસ્પિરિન લ્યો કે ફીવર માટે આપણે કંઈ કોઈ ગોળી લીધી, તો એની ફોર્મ્યુલા જાણી ન હોય, આપણા બાળકને આપણે કહીએ ને કે આ તો ટાયલેનોલ ખાઈ જાઓ, હમણાં તાવ ઉતરી જશે. બાળકને નથી ખબર કે આ ટાયલેનોલમાં શું શું છે, પણ એ તાવ ઉતરી જાય કે ન ઉતરી જાય. તો એવી રીતે મંત્રોનો, સૂત્રોનો એક અગાધ મહિમા છે. પણ એનાથી વિશેષ આપણે એમાંથી માત્ર એટલું જ નથી પામવું, પણ એના અર્થ વડે આપણા આત્મામાં એ ગુણો સંક્રાંત કરવા છે. શું કરવા છે? 108 ગુણ જે માત્ર જીવ માત્ર દરેક આત્માનું એકમાત્ર ધ્યેય છે એ શું છે? આત્માનું આત્મ સ્વરૂપ પ્રગટ કરવું. કર્યું જ છે, એના ઉપર આવરણો છે. આપણે શું કરવા? તે બધા આવરણો દૂર કરવા છે. તો આ દૂર કરવા માટે આપણી પાસે એનું જ્ઞાન જરૂરી છે. શું જરૂરી છે? કે મારે તમારે જેવા બનવું છે એના માટે એનો મહિમા જ માત્ર નહીં પણ એનું જ્ઞાન પણ અનિવાર્ય છે. એટલે જ્યારે આપણે રટણ કરતા કરતા સ્મરણમાં ઉતરી જશું, સ્મરણ કોનું થાય? જે જાણ્યું હોય માત્ર નહીં, જે અનુભવ્યું હોય, જે અનુભવ્યું હોય એનું સ્મરણ હોય. કોઈ અમેરિકાનું તમને નામ આપી દીધું તો અમેરિકાનું નામ લ્યો એટલે તમારી આંખ સામે શું આવે? અમેરિકા, USA. પણ જે અમેરિકા ફરીને આવ્યા છે એ અમેરિકાનું નામ લે તેની સામે શું આવે? એનું સ્મરણ આવે. કારણ કે એને જોયેલું છે, જાણેલું છે. એટલે મેં ને તમે જાણેલા છે આ 108 ગુણ. શું કર્યા છે? શબ્દ વડે જાણ્યા છે. હવે એને શું કરવા છે? દર્શન વડે શ્રદ્ધાપૂર્વક જેવા છે તેવા અનુભવવા છે. તો આવું સ્મરણ કરતા કરતા જેમણે પોતાના આત્માનું આત્મ સ્વરૂપ પ્રગટ કર્યું હતું એવા પરમ પિતા ચરમ શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન, પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. આ પરમ પિતાએ આ સર્વ વિતરાગે આ કેવલી ભગવંતે મને ને તમને જે માર્ગ બતાવ્યો છે, બતાવી રહ્યા છે અને ભાવિમાં અનંત તીર્થંકરો જે માર્ગદર્શન કરાવવાના છે એ બધા જ ભાવોનો એકમાત્ર ઉદ્દેશ આત્માનું હિત, આત્માનું કલ્યાણ અને આત્માનું શ્રેય છે. પણ જ્યાં સુધી જીવાત્માને પોતાનું કલ્યાણ, પોતાનું શ્રેય અને પોતાનું હિત સામા છે એનું ભાન નથી થતું ત્યાં સુધી એને મન તીર્થંકરની વાણીનું કોઈ મહત્વ નથી. એટલે જ હું ને તમે જૈન કુળમાં જન્મ્યા અને આજ સુધીમાં આટલો પ્રયત્ન કરીને અનેક પ્રકારના જ્ઞાનના માર્ગોમાં વિકાસ પણ કર્યો. લાઈક કોઈ ડિગ્રીઓ લીધી, એમાં નિષ્ણાત થયા, કોઈ કળાઓ શીખી, એ કળામાં પણ સિદ્ધિ હાંસલ કરી, કેટલાક સામાજિક કાર્યોમાં જોડાયા, એમાં પણ ઘણી સફળતા મેળવી, કેટલાકે ગૃહ કાર્ય અને બાળ ઉછેર આમાં પણ શું કર્યું? પોતાની બધી ફરજ અદા કરી. પણ હું ને તમે જેના માટે ખાસ જેના માટે જ મનુષ્ય બહુ પ્રાપ્ત કર્યો છે એ જ્ઞાનમાં આપણે શું પ્રાપ્ત કર્યું? અનાદિ અનંત કાળથી આથળિયો વિના ભાન ભગવાન. શું કહે છે આપણે? અનાદિકાળથી આથળિયા. એનું કારણ એક જ છે કે જે જ્ઞાન કરવું જોઈએ. જ્ઞાન આમ તો કરવું શબ્દ છે ને એ પણ વ્યવહાર વાક્ય છે. જ્ઞાન કરવાનું ન હોય, જ્ઞાન તો અંદર પ્રતિબિંબિત થાય છે. શું? ક્રિસ્ટલ હોય એમાં આખો લોક પ્રતિબિંબિત થાય. એટલે એ તો જ્ઞાન કોઈ બહારથી આવતું નથી, અંદરની સપાટી જેટલી સ્પષ્ટતાપૂર્વક એને ઝીલી શકે એટલું જ્ઞાન અંદરમાંથી આપણને બહાર પ્રગટેલું દેખાય. તો જ્ઞાન ક્યાં પડ્યું છે? આપણા આત્માના સ્વરૂપમાં પડ્યું છે. પણ એના ઉપર મોહના એવા તો આવરણો છે, અજ્ઞાનના એવા ગાઢા લેયર ઉપર લેયર લાગ્યા છે કે આપણને શું નથી ભાન થવા દેતું? સમ્યક દર્શન નથી થવા દેતું. તો આ ભાવમાં આ ભાવ છોડીને આપણે બીજે ક્યાંય જવું પડે, બીજા જન્મમાં બીજા ગતિના બીજા કોઈ પણ સ્થાનમાં આપણું પ્રયાણ થાય એ પહેલાં આપણે શું કરવું છે? એક જ્ઞાન પ્રગટ કરીને જવું છે, માત્ર એક તત્વને પામીને જવું છે. એ કયું તત્વ છે? કે જે અનાદિકાળથી પામ્યા નથી. મારો ને તમારો મોક્ષ એટલા માટે નથી થયો કે આપણને તીર્થંકર કેવડી ગંધર વગેરે નથી મળ્યા, એટલા માટે નથી થયો કે આપણે મહાવીર ક્ષેત્રમાં નથી જન્મ્યા, એટલા માટે નથી થયો કે આપણે ચોથારામાં વજ્ર ઋષભ નારાચર સંઘયણ આદિ મોક્ષના નિમિત્તભૂત એવા સાધનો નહોતા મેળવ્યા. ના, આ બધું તો અનંતવાર મેળવી ચૂક્યા છીએ. પણ આપણે બે દિવસ ત્યાં જે વાત કરીએ છીએ એમાં આ બધું મેળવવા છતાં પણ આત્માનો મોક્ષ ન થયો, કારણ કે આપણે ખરેખર મોક્ષમાં જવું છે અને મોક્ષ જ જોઈએ છીએ એવો નિર્ણય આત્માએ ક્યારેય કર્યો નથી. તો હવે ઓછામાં ઓછું આ ભાવમાંથી આ કાયા છોડતા પહેલાં
આ સંસાર છોડતા પહેલા એક વસ્તુ નક્કી કરીને મરશું જો કે મારે હવે આત્માને મુક્ત કરવો છે. શું કરવું છે? આટલું જ નક્કી કરીએ. અને નક્કી કરવું એટલે માત્ર બોલી દેવું એટલું નથી, અંદર બિલીવ કરવું, અંદરમાં માની લેવું. જો આપણે બિલીવ ન કરીએ અને માત્ર બોલી જઈએ તો જ્ઞાની કે છે એના સંસ્કાર કેટલી વાર શકે ખબર છે? અહીંથી ઉઠીને દરવાજા સુધી જાય ને ત્યાં બધું ભૂલાઈ જાય. અને ધારો કે એ માન્યું પણ હજુ અંદરમાં નિર્ણય નથી થયો. આ છે તો સાચું પણ હજી ક્યાં કટક્યા ક્યાં કટક્યા એનું બળ ક્યાં સુધી ચાલે? ઘર સુધી. પણ જ્યારે એટલું માન્યું કે આ તત્વ આમ જ છે અને મોક્ષ સિવાય સુખ, મુક્તિ સિવાય સુખ, આત્માના સ્વરૂપના ભાન વિના કોઈ જાતનું સુખ એ કદી પણ સંભવે નહીં, તો એ ક્યાં સુધી ચાલે ખબર છે? ભવાંતરમાં આ મોક્ષ મોક્ષ ન મળે ત્યાં સુધી આ વિવેકભાન આપણું જાગૃત રહે. એના કારણે જે જે સંજોગો સામે આવતા જાય એમાં આત્મદ્રવ્ય શું થતું જાય એને નિમિત્ત બનાવીને એક પછી એક પગથિયા ચડતું જાય. કારણ કે આત્માને પડવા માટે ને ચડવા માટે અનંત નિમિત્તો જગતમાં છે. જો અનાચારના સેવન માટે કોઈને આગ્રહ કરવો પડે ને, અત્યારે હમણાં મૂવીમાં જવું હોય, પિકનિકમાં જવું હોય, પાર્ટીમાં જવું હોય, પ્રલોભન હોય એવી જગ્યાએ જવું હોય, તો એમાં કોઈને પણ આગ્રહ નહીં કરવો પડે. મોટે ભાગે ઉલટા એમ કહેશે કે અમને ભૂલી કેમ ગયા, શું કે તે દિવસે હું જ તમને યાદ ના આવી એ કે ના કે. પણ સ્વાધ્યાયમાં આવું હોય તો રિમાઇન્ડર આપવા પડે. જો વિચાર કરજો, આપણે પૂજા થશે કાલ સવારે બેન, બરાબર ને? તેમાં થોડી સંખ્યા હશે સારી એવી. એના પછી ભોજન થશે, તેમાં કેટલી સંખ્યા થશે? એનાથી વધારે. અને કદાચ કોઈ મહાત્મા, કોઈ મહાજ્ઞાની, કોઈ ઓરેટર, કોઈ વક્તા એવા આવી જાય કે જેની સભામાં પણ આ ખૂણેથી આ ખૂણા સુધી બધા ભરાઈ જાય. પણ સાંજે પ્રતિક્રમણમાં બેસાડવા હોય તો કેટલા બેસે? કેટલા બેસે ભાઈ? પાંચ તો બહુ લકી કહેવાય આપણા. વિચાર કરજો, મારા ને તમારા આ જીવનની અંદર પરમાત્મા જેને આવશ્યક કહે, શું કહે? આવશ્યક કહે. કયા શબ્દ વડે બતાવ્યા છે એને? આવશ્યક. આપણી વાત ચાલતી હતી કે આ સંસારની અંદર મને ને તમને પાંચ મારામાં પણ પાંચમી ગતિનું રિઝર્વેશન થાય છે, પ્રોવાઇડેડ કે આપણે આગમ, અણગાર અને આવશ્યક આ ત્રણનો આદર કરીએ અને સ્વીકાર કરીને અંદરમાં શું કરીએ, અંદરમાં એને યથકિંચિત પણ આચરણ રૂપે સ્વીકારીને આગળ ચાલીએ, તો આપણે આગોમાં પણ શું કરી શકીએ છીએ? પાંચમારામાં પણ પાંચમી ગતિનું રિઝર્વેશન કરાવી શકીએ છીએ. તો આપણે આગમની વાત કરી, હું માનું છું ત્યાં સુધી હરેક વખતે એક પણ ના ચહેરા ઉપર એવી વાત નથી આવી કે શાસ્ત્રો જરૂરી નથી અથવા તો શાસ્ત્ર ખોટા છે. બધાએ સ્વીકારીને ચાલીએ આપણે કે શાસ્ત્રો એ આપણા ઉપરનું પરમ વરદાન છે, પાંચમારાનું કલ્પવૃક્ષ છે, પાંચમારાનું કલ્પવૃક્ષ છે. આનાથી ચડિયા તો કોઈ કલ્પવૃક્ષ આ સંસારમાં બીજું છે નહીં. હવે એનાથી આગળ ચાલ્યા તો આપણા ગુરુ ભગવંતો, એના માટે પણ આપણા હૃદયમાં અપાર અપાર આદર છે. જુઓ જીવનની અંદર આમાં બેઠેલા કોઈ પણ ક્યારેય પણ દીક્ષાનો ભાવ આવ્યો હશે, સંયમનો ભાવ આવ્યો હશે, ક્યારેક પણ આ સંસાર છોડીને હું પણ નીકળી જાઉં એવો ભાવ આવ્યો હશે તો કોને જોઈને આવ્યો હશે? બિલ ગેટ્સને જોઈને કે અમિતાભ બચ્ચનને જોઈને? કોને જોઈને આવ્યો બેન? સાધુ સંતને જોયા ને બેન? સાવ માલ્ય વય હશે, ઉંમર કાચી હશે, કદાચ ત્યાગ શું છે એનું જાજી સમજણ પણ નહીં હોય, પણ એક ત્યાગી મહાત્માને, એક ત્યાગી પુરુષને, એક એવા જીવને જોયા ત્યારે આપણી પાસે માપદંડ હતા મહેન્દ્રભાઈ, ત્યારે આપણી પાસે સમય પ્રસંગની ફૂટપટ્ટી નહોતી, એટલે આપણે એમ નહોતું માપ્યું કે આ કેટલામાં વ્યવસ્થા નક્કી છે. માત્ર પરંપરાગત રીતે આપણે શું સ્વીકાર્યું હતું કે આ કોણ છે? જીનના માર્ગે ચાલનારા પથિક છે. અને પરમાત્મા એ પણ બતાવ્યું છે કે એક વખત જીનના ચરણે એના ફરણે એના માર્ગે કદમ ભર્યું ને એ આત્મા કદાચ ગુણસ્થાનકની શ્રેણી માંડે, અને શ્રેણી માંડતો માંડતો ચોથે છે અગિયારમે પણ ચાલ્યો જાય. ક્યાં ચાલ્યો જાય? અને અગિયારમેથી પડે તો ગબડતો ગબડતો ક્યાં સુધી આવી શકે? તેલે મિથ્યાત્વના ઘરમાં જાય. અને વર્તમાન કાળમાં પણ પ્રજ્ઞાપના જે આગમમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે અહો પરમાત્મા, વર્તમાને આ નર્કમાં રહેલા અસંખ્યાતા નારકીમાં કેટલા જીવો, 14 પૂર્વધર મુનિ ભગવંતો, મુનિ ભગવંતપણામાંથી આવેલા છે. શું પૂછ્યું? અસંખ્યાતા નારકીમાંથી કેટલા જીવ એવા છે? ત્યારે પરમાત્માનો જવાબ હતો કે અસંખ્યાતા, અસંખ્યાતા જીવ એવા છે જે ગોઠું ખાઈ ગયા છે, ગોઠું ખાઈ ગયા છે. પણ ઇટ ડઝન્ટ મીન કે આપણે ચડવું નથી. જેને ગોઠું ખાતું છે ને એવા જીવ પણ પાછા એકવાર શું કરવાના? ચડવાના, ચડવાના ને ચડવાના. આ સંસારનું એક પણ બાળક ચાલવા શીખ્યું હશે ત્યારે પડ્યું નહીં હોય એવું ભાગ્ય જ બન્યો છે. એ આપણે આંગળી પકડ્યા વિના એને એકલું મૂક્યું હોય ક્યાંય ત્યાં સુધી ચાલી જાય તો એ આંગળી મૂકીને ચાલવાનો પ્રયત્ન કરે તો 2-4 વખત કદાચ ગોઠું પણ ખાઈ જાય. પણ આજે આપણે બધા ચાલતા થયા કે ન થયા? પણ જે બાળક ચાલતા જ ન શીખ્યું, જેને પ્રયત્ન જ ન કર્યો ને માએ ડર્યું હોય કે મારું બાળક પડશે માટે ચલાવવું નથી, તો આપણે જિંદગીભર અપંગ પણ રહી શકીએ. શું રહી શકીએ? અપંગ રહી શકીએ. એટલે જ્ઞાની કહે છે કે વર્તમાન કાળમાં પણ જેટલા મુનિ ભગવંતો છે એમાં કોનો કયું ગુણ સ્થાનક છે એ આપણો સબ્જેક્ટ બનતો નથી. આપણે એમ માનીને ચાલીએ છીએ કે એ પાપા પગલી પણ ભરતા હોય, એ લડખડાતી ગતિએ ચાલતા પણ હોય, અને કદાચ એનું સાતમું અપ્રમત એવું ગુણસ્થાનક એ પણ સ્પર્શી લેતા હોય, પણ આઠમા ગુણસ્થાનકથી ઉપર અત્યારે શ્રેણી માનનારો જીવ, એટલે કે આજ ભાવમાં કેવલી બની શકે એવો પુરુષાર્થ કરનારો જીવ સંભવે નહીં. કારણ કે આજ આપણા કાળની માત્ર એક નબળાઈ છે કે આપણને એ ન મળે. પણ નાની કે છે એકવાર રસ્તે ચાલ્યો એ માણસ, એ આ પ્રવાસી અવશ્ય પોતાની મંજિલને પ્રાપ્ત કરે છે. આવા મુનિ ભગવંતો વર્તમાનમાં પણ છે અને એમને જોઈને અનેક જીવોએ, આપણે બધા જ રડતા હોય, ક્યારેય પણ તમે દીક્ષા જોશો એના કેસનું લુંચન થતું હોય, કરોડપતિ અબજપતિની દીકરી કે દીકરો હોય, અંગ ઉપર કરોડોના દાગીના પહેર્યા હોય અને કમરથી નીચે પહોંચે, કદાચ ઘૂંટણથી નીચે પહોંચે એટલો લાંબો કેસ કલાપ હોય, અને એ વખતે કે જ્યારે મહાઅગ્નિ સ્લમણ કરે, આ સંસાર છોડે અને ત્યાર પછી એક સ્થાન ઉપર જાય અને ત્યાં જઈને એક પછી એક શું ઉતારે? બેન અલંકારો ઉતારે કે ન ઉતારે? અને ત્યાર પછી જ્યારે એના મથકનું મુંડન થાય, એ વખતે એનો પરિવાર સામે ઉભો હોય અને બધાની આંખમાંથી શું જતું હોય? ચોધાર આંસુ જતા હોય. આપણી મોહ દશા છે એટલે આપણી આંખમાં શું જાય? ચોધાર આંસુ જાય. પણ એક પણ દીકરી કે દીકરાને રડતા જોયા? તમે સંસારનો એક ભાવ એવો બતાવો કે મા બાપ રડતો, દીકરી ભલે મનગમતા સાથીને મેળવીને પરણીને સાસરે જતી હોય, મા બાપ સાથે એટલી લડાઈ કરી હોય, કદાચ પહેલાના વખતમાં પસંદગીનો સાથી ન મળે એવા પ્રસંજોગો હોય, અને આખરે લડી લડીને પણ પરમિશન લીધી હોય, અને છતાં પણ જ્યારે સાસરે જતી હોય ત્યારે એના મનમાં એક આનંદ પણ હોય કે મને મનગમતો સાથી મળ્યો, તો પણ માતા પિતાની આંખમાં આંસુ જુએ ત્યારે એની આંખમાં આંસુ આવે કે ના આવે? તમે એક વ્યવહારિક રીતે વિચાર કરજો કે આવે વખતે પણ એની આંખમાં આંસુ આવે છે ત્યારે આજે એવું કયું બળ, એવી કઈ તાકાત, એવું કયું તત્વ કે બધાને, ભાઈ બેન મા બાપ આખો પરિવાર બધા ચતુર્વિધ સંજ્ઞા શ્રાવક સાધિકો જેટલા, એ બધાની આંખમાં કેટલું જતું હોય? આંસુ જતા. તો પણ કયું બળ એને એ વખતે આંસુથી બચાવી જાય છે? પ્રસન્નતા, આનંદ, આનંદ કે હું શું કરું છું. આ તમે વિચાર કરજો, હું ને તમે ઘરનું તણક લું ન છોડી શકીએ. આ સંસારમાંથી બહાર જવું હોય તો ઘર છોડી ન શકીએ, પરિવાર છોડી ન શકીએ, સ્વજન, અરે જ્યારે પ્રાણે છોડવું પડે ને ત્યારે પણ રુદનો કરીએ, એના માટે વિલાપ કરીએ અને એને પાછા મનમાં સ્મરણ કરીને પાછા દુઃખી થઈએ, એવા કાળમાં પણ આજ જીનવાણી, આજ જીનવાણી એને એની અસારતા સમજાવે. શું સમજાવે છે? કે જે તારું હતું જ નહીં, તારું માન્યું તું, તારું છે જ નહીં, તારું થઈ શકે નહીં, એટલે આ સમજણ જયારે અંદરમાં આવે ને પછી એક જાતની ખુમારી પ્રગટે. શું થાય છે? એક ખુમારી પ્રગટે છે, એક સમજણ ના બળે એને આસક્તિનો તાંતુ તૂટવા માંડે છે. કદાચ પૂરો ભલે ન તૂટ્યો હોય પણ એમાં એને શું થયું, પ્રારંભ થયો. જો સોપારી છે ને એ જયારે સુળીમાં આવી જાય, બેન સુળી વડે સોપારી પકડો, એ વખતે સોપારીની સપાટી લીસી હોય એના કારણે, ગોળ હોવાને કારણે વારંવાર છટકી જાય, પણ બે હાથે બરાબર એક હાથે સુળી પકડીને આમાં સોપારીને બરાબર પકડી અને એક વખત જોરથી દબાવી, એ વખતે અંદર એક ઘીસી પડી જાય. શું પડી જાય? પછી સોપારીની તાકાત છે કે છટકે? એના બે ફાડા થઈ જ છૂટકો. જરૂર છે નીચે એક ઘીસી પાડવાની. એક વાર મોઢેથી તો બોલીએ કે સંસાર અસાર છે, એક વાર મોઢેથી તો બોલીએ કે સંયમ લેવા જેવો છે, એક વાર નાભીના નાદથી એકરાર તો કરીએ કે આપણે ખોટે રસ્તે છીએ. નાની કે અનાદિની માન્યતાના આ સપાટ થયેલા મોહ દશાના એક એક પળમાં ઘા પડશે. શું પડશે? ખીસી પડશે. અને કોઈ વખત એવી કોઈ જીનવાની એવું નિમિત્ત બનશે કે ખાડા બે થઈ જશે, ગ્રંથિ બે થઈ જશે, કપાઈ જશે, અને પછી તો શ્રેણી માંડવામાં કદાચ બે ઘડી પણ લાંબી લાગશે. તો જંબુ સ્વામી પરણ્યાની પહેલી રાતે જે નિર્ણય કર્યો, એક રાતમાં 8-8 કન્યાઓને, 500 ચોરને, 8-8 કન્યાના ને પોતાના માતા પિતાને, એકી સાથે 527 જીવો, એક રાતમાં જે નિર્ણય લઈ શકે એ જીનવાની, એ જંબુ સ્વામીનો માર્ગ, એ ગચ્છુકુમારનો માર્ગ. આપણે બધા ગચ્છુકુમારની રીતે મોક્ષે ન જઈએ તો કૃષ્ણ મહારાજાની પ્રીતે તો મોક્ષમાં જઈએ. ગચ્છુકુમારની રીત બહુ વસમી છે, અઘરી છે, માથે અંગારા મૂકવાની. તો કૃષ્ણ મહારાજાએ શું પ્રીત કરી? અરે જેનું નિર્વાણ જન્મતાની સાથે નક્કી હતું કે આ ભોગ પૂરો થઈને તારે નર્કમાં જવાનું, એવા શ્રેણિક મહારાજા જેનું નિર્માણ હતું ને કે મર્યા મરશે ત્યારે ક્યાં જશે, અને એ જીવ મરે ત્યારે તીર્થંકર નામ ગોત્ર બાંધીને જાય. વિચાર કરજો, આટલી તાકાત છે આ સમ્યક દર્શનમાં, આટલી તાકાત છે આ સ્વીકારમાં. તો આપણે ત્યાગના રસ્તે નહીં તો વૈરાગ્યના રસ્તે શું કરવાનું છે? આગળ વધવાનું છે. અને એના માટે આવા અણગાર ભગવંતો જે વર્તમાનનું કલ્પવૃક્ષ છે એનો આદર કરીએ, એના જીવન તરફ આપણે દ્રષ્ટિ કરીને હંમેશા યાદ કરીએ કે મને ને તમને વર્તમાનમાં સંયમ શું કામ નથી આવ્યો. પાંચમારામાં પણ આજે સંયમ, ત્યાગ, જીન પણ જીનના આજ્ઞા પ્રમાણેનું સાધુ જીવન પોસિબલ છે કે નહીં એની આ કાળમાં મહેન્દ્રભાઈ ચતુર્થકનું ગુણસ્થાનક ન હોય એવું ભગવાન કહી ગયા છે? પાંચમારામાં હોય ને? આપણે કહીએ કે કરોડપતિ આજે પણ થવાય છે, મલ્ટા મિલિયનર થવાય છે, તો આપણા બાળકોમાં આપણે એની પ્રેરણા કરીએ છીએ કે નહીં? યુ ટ્રાય, યુ ડુ બેસ્ટ. તો પરમાત્મા મને તમને કહે છે, વાય આર યુ નોટ ડુઈંગ યોર બેસ્ટ? આપણે આપણું બેસ્ટ કેમ નથી કરતા? અરે સાધુ ન બનીએ તો કાંઈ નહીં. સાચા અર્થમાં શ્રાવક તો બનીએ. શ્રાવક બનવા માટે આપણા જીવનની અંદર એક પ્રતીતિ જોઈએ. શું જોઈએ? અંતર પ્રતીતિ જોઈએ કે હું ધારું તો આ કાળમાં પણ મારી ઈચ્છાઓની ઉપર શું કરી શકું છું? પુસ્તક મૂકી શકું છું. જો શ્રાવકપણું પાળવામાં આપણે માત્ર એટલું જ કરવાનું છે કે જે આપણે અનિવાર્ય નથી એવી પ્રત્યેક ક્રિયામાં એની અસારતા સમજીને એને શું કરવાની છે? શ્રાવકને ભૂખ્યા રહેવું પડે, તરસ્યા જ રહેવું પડે, કશું ના કરવું પડે. આજે ભગવાનના શ્રાવકો ચક્રવર્તી પણ કેવા હતા? 6 ખંડના અધિપતિ, 3 ખંડના સ્વામીની સાથે રહેનારા એવા એની પટરાણીઓ, કૃષ્ણ મહારાજાની અગ્ર મહિષીઓ, 8-8 પટરાણી મંગળસૂત્ર ઉતારીને મોહપતિ ગ્રહણ કરી. શું કર્યું? મંગળસૂત્ર ઉતારીને મોહપતિ ગ્રહણ કરી અને પાટનો ત્યાગ કરીને પાટલો પસંદ કર્યો. સુવર્ણની થાળીઓ છોડીને લાકડાના પાત્રા ગ્રહણ કર્યા. સુકામ ગ્રહણ કર્યા. 3 ખંડના અધિપતિની કે 6 ખંડના અધિપતિ ચક્રવર્તીની રાણીને બહુ ખૂટ્યું હતું. શું ખૂટ્યું હશે? એની અસારતાનું ભાન થાય. તો એકલા અંશે આપણને ન થાય, તો પણ આપણે વર્તમાનમાં જો પરમાત્માના માર્ગે એકવાર સ્વીકાર કરશું કે મેં ને તમે વર્તમાનમાં સાધુપણું કે શ્રાવકપણું અંગીકાર કરવાનો ભાવ એટલા માટે નથી કર્યો કે આપણે ક્યારેય પણ આ માર્ગ વિના જ મોક્ષે જવાય એવું ગાંઠપણ કે એવી ભ્રમણા આપણા અંદર દાખલ કરી દીધી. શું કર્યું છે? ઘણા પૂછે કે મોક્ષ જવા માટે સંયમ લેવો જ પડે. તમે શું માનો છો? મોક્ષ જવા માટે સંયમ લેવો જ પડે કે ચાલે? ચાલે અક્રમિક ની વાત સાચી ભાઈ. એમ તો છે ને મહેન્દ્રભાઈ, આપણે ઘણી વાર એકાદ હીરો કોક નો ખોવાઈ ગયો હોય ને તો કોઈ ઉકરડા માંથી પણ મળી આવે, પણ હીરો ગોતો હોય તો ઉકરડા ગોતવા જવાય કે કોઈ ઝવેરી ની દુકાને જવાય? વિચાર કરજો, કોકર મળી આવે એમ ના નથી. ઉકરડા માંથી પણ ક્યારેક ડાયમંડ મળે, પણ ક્યારેય પણ માર્ગ એવો ન બતાવાય કે તમે ત્યાં જાઓ. આપણે મોક્ષ નો માર્ગ લેનારા અક્રમિક રીતે એ લોકોએ પણ પૂર્વમાં શું કર્યું હોય? શ્રમ કર્યો છે, તેનો કર્મ ખપાવવાનો. એટલે કેટલાક જીવને માત્ર કર્મદશા એનો સંસાર કાળ એની આ કર્મની રજા કરવાની જે લેન્થ છે એ એટલી ઓછી હોય કે જેના કારણે એને શું થઈ શકે? કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈને નિર્વાણ થઈ જાય. જી, પણ આપણા બધા જેવા જીવો માટે મુખ્ય માર્ગ કયો છે? રાજમાર્ગ એ છે કે આપણે જો ગઈકાલે પણ આપણે કહ્યું હતું કે જેટલા તીર્થંકર પરમાત્મા છે એ બધા જ જન્મે ત્યારે એની પાસે ક્ષાય શંકિત હોય, તેની કથા એની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતર ગયા, આ બધું હોય કે ના હોય? ને કેટલા પ્રમાણમાં હોય? જેનું તીર્થંકર નામગોત્ર નક્કી હોય, ચરમ શરીર હોય, એ જ ભવમાં નિર્વાણ હોય, એ જ ભવમાં મોક્ષે જનારા હોય, એના હાથે અનંત જીવોનું કલ્યાણ થવાનું હોય, નિમિત્તે હાથે એટલે એવા આત્માને આટલું ઓછું પડે. શું ઓછું પડે? આટલો વૈરાગ્ય દશાનું મોહ દશાના નાશનું આટલું ઓછું પડે એટલે એને કરેમી બંતેનો પાઠ ભણવો પડે. શું કરવું પડે? કરેમી બંતેનો પાઠ ભણવો પડે. તો સાક્ષાત તીર્થંકરને ભણવો પડે. ગૌતમ આદિ ગણધરો કેટલી બુદ્ધિના નિદાન? ચાર બુદ્ધિના નિદાન, તો પણ એને કરેમી બંતેનો પાઠ ભણવો પડે. તો આપણી કઈ ભૂમિકા? આપણે ક્યાં? આપણે પાઠ ભણવો પડે, સૂત્રનો આદર કરવો પડે, આવશ્યકનો આદર કરવો પડે. આગમ માન્યા, અણગાર માન્યા, હવે જ્ઞાની મને ને તમને કહે છે આવશ્યકનો આદર કરીએ. શું કરીએ? એક વેપારી હોય, એણે બિઝનેસ ખોલ્યો છે, આખા દિવસમાં કેટલો માલ એ ઓર્ડર કરે છે, કેટલો બધો માલ એની પાસે આવે છે, કેટલો બધો માલ એ બીજાને સપ્લાય કરે છે, પણ સાંજ પડીએ એને જોવાનું શું હોય? વક્રોધ કે નફો? વક્રોધ જોઈએ તો ન ચાલે. આપણે બધા ક્રિયા કરીએ છીએ વક્રા રૂપે કરીએ છીએ. મેં આખા દિવસમાં આટલા કલાક ધર્મ કરણી કરી એટલે ક્રિયા ભગવાઈ ગઈ. શું થયું? ક્રિયા કેમ ભગવાણી? કે આપણી નજર માત્ર વક્રા ઉપર છે. હવે વક્રો ગમે એટલો થયો, પણ તમે $100 માલ તમે $10 વેચવા માંડો તો સાંજ પડી વકરાનો તો ઢગલો થઈ જાય, પણ સરવાળે શું થાય? લોસ થઈ જાય. વકરો 10 લાખ નો થયો સાંજે, એમાં નફો કેટલો? તો કે લોસ છે, લોસ છે, તો એ ન ચાલે. એમ જાણી કે છે મેં ને તમે અનાદિ અનંત ભૂતકાળમાં વેપાર તો ઘણો કર્યો. શું કર્યો? ક્રિયાનો વેપાર ઘણો કર્યો, પણ એમાં એ સાવધાની ન રાખી કે હું આટલા સમયની અંદર આ ક્રિયા વડે અનંત જીવો કેવળ મેળવી લઈએ, અનંત જીવો સમ્યક મેળવી લઈએ, અનંત જીવો ત્યારે ને ત્યારે નિર્વાણ પામી જાય, એ જ ક્રિયા વડે મેં માગ્યું તો સંસારનું સુખ માગ્યું. શું માગ્યું? શુભમાં રહ્યા. ક્રિયા તો કરી પણ તેમાં રહ્યા શુભમાં રહ્યા. તમારી પાસે એક થાળીમાં ઘઉં અને કાંકરા છે, તમને ચોખા કરવાનું કહેવામાં આવે છે કે ઘઉંને ચોખા કરી નાખો. એ વખતે તમે ઘઉંને રાખીને કાંકરા ફેંકો કે કાંકરા રાખીને ઘઉં ફેંકો? શું રાખો? ઘઉં રાખો ને. આ દાપણનું કામ કહેવાય. તમે બરાબર નિર્ણય કર્યો, હવે તમે માન્યું કે ઘઉં રાખવા જેવા ને કાંકરા ફેંકવા જેવા. કીપીટ ઇન યોર માઇન્ડ, બરાબર સમજી લેજો કે આપણે આજે એક સ્ટાન્ડર્ડ એસ્ટાબ્લિશ કર્યું ઘઉં રાખવાનું. પછી હરેક વખતે આપણે એને ગોખ્યા કર્યું કે શું કરવાનું, ઘઉં રાખવાના ઘઉં રાખવાના. અને પછી એકવાર ભૂલ ભૂલમાં તમારા બધા જીરા ઘઉંમાં ઢોળાઈ ગયા. હવે શું કરવાનું, ઘઉં રાખવાના? સ્ટાન્ડર્ડ બદલવું પડ્યું કે નહીં? સ્ટાન્ડર્ડ બદલવું પડે કે ના બદલવું પડે? તો આ અનેકાંતવાદ છે, આ સંશયવાદ નથી. આ કયો વાત છે? અનેકાંતવાદ છે. કે ક્યારે શું મુખ્ય છે અને ક્યારે શું ગૌણ છે. એટલે પાપની અપેક્ષા એ પુણ્ય કરવું, પણ પુણ્ય અને નિર્જરા, પુણ્ય અને નિર્જરા બંને કરવાનો વખત આવે તો શું કરવું? હવે બરાબર રાખશું કે નવરા પડ્યા તો સામાયિક કરવી કે હું જોગિંગ કરવા જાઉં? જો વિચાર, જોગિંગ એ શરીરનો ધર્મ છે, આરોગ્ય માટે કોઈ મનાઈ નથી. તો જ્ઞાની કે છે વિચાર કરીએ ને તો કર્મ ખપી જાય, ને જોગિંગ કરીએ તો કર્મ ન ખપે. ક્રિયા બે ની એક જ છે, પણ અંદર નો ભાવ શું છે? ઉણોદરી કરીએ ને કર્મ ખપી જાય, અને ડાયટિંગ કરીએ ને કર્મ ન ખપે. રસ પરિત્યાગ કરીએ ને નિર્જરા થાય. અને હાર્ટ નો પ્રોબ્લેમ આવ્યો છે એટલે હવે શું, વિદય છોડો, પણ વિદય રૂપે નહીં કોલેસ્ટ્રોલ ન થાય એટલા માટે. તો એમાં શું થાય? એમાં કર્મ ખપે? જો વિચાર કરશો, ક્રિયા તો ક્રિયા છો, પણ એને ઇન્ટેન્શન આપવો છે. આપણે શું કરવું છે, કયા ઇન્ટેન્શનથી ક્રિયા કરો છો, કયા ઇન્ટેન્શનથી ધર્મ કરવો છે. હવે મારીને તમારી પ્રત્યેક ક્રિયા એનું એક જ નિશાન, એનું એક જ લક્ષ, મારા અનંતા કર્મોની નિર્જરા કેમ થાય. ન ઇહલોગથી આવે, ન પરલોગથી આવે, નન્નથ નિજરથી આવે, એકાંત માત્ર નિર્જરા માટે. એટલે કે મારા કર્મોને હું શું કરું છું આમાં, તો કર્મ જયારે ક્ષય કરવા છે એનો અર્થ કે નિર્જરાની કમાણી કરવી છે. તો હંમેશા ડાયો બિઝનેસમેન શરૂઆતમાં ઓછા નફાનો ધંધો પણ કરી લે, કેમ નહીં ભાઈ? એક ડીવીડી ઉપર $5 મળતા હોય કે $2 મળતા હોય, ધંધો જમાવો હોય તો ત્યારે કરી લેવાય. પણ ધીમે ધીમે ધંધાની રીત બદલી નાખો, ન બદલી નાખો, ઓછા નફાનો ધંધો બંધ કરીને શું કરે, વધારે નફાનો ધંધો કરે. જેમ પોતાની મૂડી બનતી જાય એમ શું કરતો જાય, માર્જિન વધારતો જાય. એમ હું ને તમે દેવતાના ભાવમાં હતા, કલ્યાણકો મનાવી લેવાય, પરમાત્માની સેવા કરી લેવાય, પરમાત્માનું પૂજા કરી લેવાય, પરમાત્માના ગુણગાન કરી લેવાય, નૃત્ય અને તાલ વડે પરમાત્માના સંવત્સરને અને કલ્યાણકોને ગજાવી શકાય. કારણ કે એમાં એટલી જ ક્ષમતા હોય. શું હોય? પણ જ્યારે મનુષ્ય બન્યા, હવે આપણે શ્રમણ ઉપાસક બન્યા, પેલા સેવક હતા. દેવતા શું કહેવાય? પરમાત્માના સેવક કહેવાય. અને આપણે કોણ કહેવાય? ઉપાસક. તો સેવામાં ઉપાસનામાં કઈ ફરક ખરો કે નહીં? કે હજુ પણ સેવા જ કરાય? આરાધના છે, ઉપાસના છે, સાધના છે, આ બધા અનંતી નિર્જરાના માધ્યમો છે. એટલે આપણે સાધન એનું એ રહેશે, પણ અંદરમાં શું બદલવાનું છે? આપણો ભાવ બદલવાનો છે કે મારા પરમાત્માની જે કંઈ હું દર્શન વિધિ કરું, જે પણ કરું, એનો ફળ મને શું મળજો. તો આપણને કીધું છે અંગ પૂજા વડે શું થાય, આપણે દોહા ગાઈએ છીએ ભાઈ, એમાં કીધું છે કે સાતા વેદનીય બંધાય, પુણ્ય બંધાય. અને ભાવ પૂજા વડે શું થાય, અનંતી નિર્જરા થાય. તો જ્યારે આપણે અગ્ર પૂજા, અંગ પૂજા આ બધું કરીએ, એની અંદર ભાવ ઉમેરી દઈએ, તો એ ક્રિયા શું બની જાય, નિર્જરાનું કારણ બની જાય. એટલે આપણે ધીમે ધીમે શું કરવું છે, ક્રિયામાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે. પરમાત્માજીમાં તો કરી, પણ હવે તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી, ક્રિયામાં કરવી. એટલે વેપારી આખા દિવસનું કરેલું તમામ શ્રમનું સરવૈયું સાંજે બેસીને કાઢે, એમાં જુએ કે આજ મેં શેમાં લોસ કર્યો હતો, તો તરત એમાં સાવધાન થઈ જાય. અને એમાં જુએ કે આજે મને આમાં આટલો નફો કર્યો છે, તો નક્કી કરે કે હવે મારે આમાં આગળ વધવું છે. એટલે આખા દિવસના વ્યાપારનું સરવૈયું જેમ સાંજે કાઢે, અને ડાયો વેપારી આવતીકાલે સાવધાનીપૂર્વક પોતાનો વ્યવસાય કરે, તો ઓછામાં ઓછું એ કમાઈને જાય નહીં તો નુકસાન કર્યા વિના તો બચી શકે. કદાચ ન કમાણી કરી શકે, બિઝનેસ સારો ન ચાલે, તો પણ નુકસાની તો ન કરે. એમ આપણને પરમાત્માએ મારા ને તમારા આખા મનુષ્ય જીવનનો વ્યવહાર એનું સર્વૈયું કાઢવા માટે આવશ્યક બતાવ્યો છે. આ આવશ્યક એટલે છ આવશ્યક આપણે બધા બોલીએ છીએ કે જે છ આવશ્યકનું વર્ણન, જે છે આવશ્યકની આજ્ઞા, એ બધી શેમાં આપવામાં આવી છે? તો કે મૂળ આગમ રૂપે, આખું આગમ, આખું આગમ ભગવાને બતાવી દીધું. એનું નામ છે આવશ્યક સૂત્ર. જો એ સાવ માઇનોર વસ્તુ હોત ને તો આખું આગમ રોકવું ના પડત, ક્યાંક એનો ઉલ્લેખ કરજે કે શ્રાવક જીવનની અંદર આટલું કરવા જેવું છે. પણ જેને આખું આગમ રૂપે આપ્યું એ આવશ્યક સૂત્રની પરંપરા હું ને તમે વર્તમાન કાળમાં આપણે એનું શું કરી રહ્યા છીએ? કાં તો નાશ, કાં સંક્ષેપ્તિકરણ, અને કાં તદ્દન એનું વિપરીતીકરણ. શું કરી રહ્યા છીએ? ત્રણ રીતે, કાં તો એને છોડી દઈએ છીએ, કાં એને અતિ ટૂંકું કરી નાખીએ છીએ, અને કાં એનું વિપરીત કરી નાખીએ છીએ. તો જ્ઞાની મને ને તમને કહે છે, પરમાત્માની આજ્ઞામાં ઓછું અધિક કે વિપરીત કરવાનો અધિકાર આપણા જેવા સદમસ્તને, આપણા જેવા જીવોને. પછી બાનું શું કાઢીએ? દેશકાળનું, દેશકાળનું, બરાબર ને? દેશકાળ એટલે શું? કે આપણે કેવા સંજોગોમાં છીએ. આપણે ગમે તે સંજોગોમાં હોઈએ, રોજ તમે નિત્યક્રમમાં સ્નાન કરો છો કે નહીં? અપવાદ રૂપે કોઈક દિવસ ન થયું તો પણ મનનો વસવસો હોય કે ન હોય, સ્વચ્છતાનો આગ્રહ આપણે ગમે ત્યાં જાય તો રાખીએ છીએ. એમાં એવી બાંધછોડ નથી કરતા કે 8 દિવસની ટૂરમાં હું એકવાર નાઈશ, બરાબર. પછી શરીરની સ્તુતિ, ટોયલેટ વગેરે ક્રિયા રોજ કરવી પડે કે એમાં ચાલે? એવો જ કરીએ તો ચાલે, કારણ કે એને શું માન્યું છે? શરીરનો ધર્મ. નાની આપણને પૂછે છે કે સંસારના તમામ કામને આપણે ચોક્કસપણે વિવેકપૂર્વક જે અનિવાર્ય છે એને અનિવાર્ય રાખી, અને આત્માની શુદ્ધિની જ્યાં વાત આવી કે આપણે શું કીધું, એક વર્ષે એક પ્રતિક્રમણ કરી લઈએ તો ચાલે, અને એમાં બારગામની તો સાવ છૂટી, જ્યાં પણ જઈએ એટલે સૌથી પહેલો પાપ તેના ઉપર આવે. બધા કે ગમે એટલા પથખાણ લેતા હોય ને તો તરત જ શું કે, ગામ પર ગામ છૂટ, શું છૂટ? ગામ પર ગામ છૂટ, સાજે માંડે છૂટ. જો ક્યારે આપણા મનની અંદર એની વેલ્યુ શું છે એ વિચારશો. ખાધા વિના ન ચાલે, પીધા વિના ન ચાલે, નાહ્યા વિના ન ચાલે, શરીર શુચિ કર્યા વિના ન ચાલે, પણ માત્ર ધર્મ કર્યા વિના ચાલે. અને એ ધર્મ પણ કેવો? આત્માની શુદ્ધિ રૂપ. ક્યારે પણ આવશ્યકનો અનાદર આ કાળમાં જેટલો થયો છે ને, થઈ રહ્યો છે, એટલો આપણા 2500 વર્ષમાં નથી થયો. પેલા ઉપાશ્રયોગમાં સાંજે ચાહે શ્વેતાંબર હોય ચાહે દિગંબર હોય, ચાહે સ્થાનકવાસી હોય ચાહે ઘેરાવાસી હોય, અપાશ્રાવો ભર્યા રહેતા હતા. કોનાથી ભર્યા રહેતા હતા? ગુરુ ભગવંતો તો હોય એટલા હોય, પણ શ્રાવકો કચ્છમાંથી જેટલા આવ્યા હશે એને પૂછો બેન કે કચ્છના અપાશ્રા સ્થાનના શ્રાવક વિનાના હોય? એકલા મુનિ ભગવંતો 5 બેઠા હોય કે 4 બેઠા હોય? કચ્છમાં જાઓ, કાઠિયાવાડમાં જાઓ, ગુજરાતમાં જાઓ, ગમે ત્યાં, એક જીવનનો એક અભિગમ હતો કે મારે જેમ સાંજ પડે દુકાન વધારવી જોઈએ અને નફો તટાનો હિસાબ કરીને રોજમેર કરવો જોઈએ, એ જેમ વ્યાપારીનો ગુણધર્મ છે એમ આ મારા જીવનના વ્યાપારનો એક અનિવાર્ય ભાગ છે. એટલે શું કરવું જોઈએ? પ્રતિક્રમણ કરવું જોઈએ. તમને ઘરમાં મીઠાઈ ન હોય તો ચાલે કે મીઠું ન હોય તો ચાલે? ઘરમાં મીઠાઈ ન હોય તો ચાલે કે મીઠું ન હોય તો ચાલે? મીઠાઈ વિના હજુ આખો દિવસ નીકળી શકે, પણ મીઠું જોઈએ. એવી જ રીતે નિમક એટલે સોલ્ટ, એટલે ઘરમાં સ્વીટ ન હોય તો ચાલે કે સોલ્ટ ન હોય તો ચાલે? સોલ્ટ ન હોય તો ના ચાલે, બરાબર છે ને? તો આ જીવનની અંદર આપણે બીજો બધો કર્મ કરીએ છીએ ને, ઇટ ઇઝ લાઈક સ્વીટ, ઇટ ઇઝ લાઈક મીઠાઈ, પણ જે આવશ્યક છે ને એ મીઠું છે. ઘર આપણી પાસે ઘર ન હોય તો ચાલે કે ઘરેણું ન હોય તો ચાલે? ઘર જોઈએ કે ના જોઈએ? ઘરેણું ન હોય તો ચાલે. ત્યારે જ્ઞાની આપણને કહે છે, ભાઈ કે શું છું તેમ? એક વખત કીધું કે ભાઈ મોટે ભાગે ભાઈઓને હાર્ટ એટેક કેમ આવે છે, બહેનો ઓછા આવે છે? તેનું કારણ એને કીધું કે બહેનોને શોપિંગ કરવાનું હોય, ભાઈઓને બિલ ચૂકવવાનું હોય, એટલે કે બિલ ચૂકવવામાં હાર્ટ એટેક આવે, શોપિંગ કરવામાં મજા આવે. શું આવે? બરાબર છે ને? એટલે ભાઈઓને આજે ચેતાવે છે. તો જ્ઞાની આપણને કહે છે કે આપણા જીવનની અંદર આવશ્યક એક એવી ક્રિયા છે કે જે રસોડામાં નિમકનું કામ કરે છે ને જીવનમાં ઘરનું કામ કરે છે. એટલે આપણે બીજી ક્રિયાઓ બીજા ધર્મના અનુષ્ઠાનો એમાં કદાચ ઓછા કરીએ તો આપણે ઘણે નામીના ના કહેવાઈએ, પણ જ્યારે આપણે આવશ્યક ક્રિયા ન કરીએ ત્યારે આપણે ઘર વિના ના કહેવાય. આ ક્રિયા કોણે કોણે કરવી પડે? પરમાત્મા મહાવીર સ્વામી છદમસ્થ અવસ્થામાં હોય 12 વર્ષ તેના જેટલા તીર્થંકરોનો જેટલો સાધના કાળ હોય એટલો, એ કાળ દરમિયાન પ્રત્યેક તીર્થંકર પ્રતિક્રમણ કરે છે ન કરે? કેવળ જ્ઞાન સુધી તીર્થંકરને પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધી કરવી પડે. અને ગૌતમ આદિ ગણધર ભગવાનના દરેક કાળના જેટલા તીર્થંકરના જેટલા ગણધર હોય એ બધાને કરવી પડે કે ન કરવી પડે? આખા જીવનકાળમાં દરેક સાધુ માટે જે કલ્પ છે જેના નિયમો છે એમાં એક નિયમ એવો છે કે પ્રત્યેક સાધુએ 365 દિવસમાં એક સંવત્સરીનો ઉપવાસ કમ્પલસરી આવે, બરાબર ને? એટલે 365 દિવસમાં ઉપવાસ એક જરૂરી, પણ પ્રતિક્રમણ કેટલા જરૂરી? ઓલ 365. ઉપવાસ ન કરી શકે તો એનું પ્રાયશ્ચિત શું, અને પ્રતિક્રમણ ન કરે તો એનું પ્રાયશ્ચિત શું? તો પરમાત્માના આ પ્રાયશ્ચિતમાં પણ પ્રતિક્રમણ ન કરવાનું મહાપ્રાયશ્ચિત આવે છે. શું આવે? કારણ કે એની અંદર મોટો લોસ છે. મને ને તમને એની વેલ્યુ નથી સમજાવી. આપણે એના વિશે કોઈ એને માત્ર ક્રિયાત્મક લીધું છે, સામાયિક 1, 2, 3 પ્રતિક્રમણ, 4, 5 ને 6 કર્યા 24 ના 5 છ નામ આવડે છે બધાને, લખી છીએ આપણે કે 6 નામ તો આવડે છે. બાકી આપણી માં અવગણતી, અને છતાં પણ એમને પ્રતિક્રમણ કરતા જોયા જ કે નથી જોયા? વિચાર કરશો, આપણા કરતા એ લોકો તો ઓછા બુદ્ધિશાળી હતા એવું આપણે માનીએ છીએ, કે આપણે બધા ખૂબ બુદ્ધિમાન છીએ. એમને તો વિચારોને અક્ષર જ્ઞાન પણ નહોતું. ક્યાંથી શીખ્યા હશે, કેવી રીતે શીખ્યા હશે, અને શું સમજ્યા હશે? ચાલો એ વાત કરો મને. વગર સમજીએ કરી શક્યા, વગર સમજીએ જીવનભર કરી શક્યા, ને સમજીને પણ આપણે કરી નથી શકતા. આ સમજવાનો અર્થ શું? આ જાણવાનો અર્થ શું? હું જળ ક્રિયાની આગ્રહી નથી. આપણે જે આજે વાત કરીએ છીએ ને, પણ આ સેન્ટરમાં તો આ શુદ્ધિની પ્રોસેસ છે, આ લોન્ડ્રી છે, જેની અંદર આપણે શું કરવા છે? અનાદિના પાપ દોષને ધોઈ નાખવા છે. પાપ એટલે અવ્રતિને લાગે છે, અને દોષ એટલે વ્રતમાં લાગે છે. એટલે જેને વ્રત નથી એને પાપ લાગે છે, કારણ કે એ તો અજ્ઞાનપણે જ કરે છે, એટલે એને માટે તો પાપ જ કહેવાય. અને જે જાણે છે છતાં પણ થઈ જાય છે એને શું કહેવાય? દોષ કહેવાય. એટલે વસ્ત્ર વિનાના હોય ને એ લગ્ન કહેવાય, પણ જેનું વસ્ત્ર મેલું હોય એને દોષ કહેવાય. એટલે કે ઘણા એમ કે આપણે વ્રત જ નથી તો આપણે પ્રાયશ્ચિત શેનું કરવું? વ્રત ન હોય તો પ્રતિક્રમણ શેનું કરવું? તારા પાપનું કરવું, શેનું કરવું? અને વ્રત હોય તો દોષનું કરવું? એટલે જીવનની અંદર આપણે જાણવું છે કે મારા ને તમારા ભગવાન 24 તીર્થંકર, વર્તમાનના 20 તીર્થંકર, આજ સુધી થઈ ગયેલા અનંત તીર્થંકર, ભાવિમાં થનારા અનંત ભગવાન, આ બધાને જે કરવું પડે એ આપણે કરવું જ પડે. આજ સુધીના જેટલા પણ તીર્થંકરોના ગણધરો છે એ બધા કર્યું છે ને કરી રહ્યા છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી શું કરે? પ્રતિક્રમણ કરે કે ન કરે? 36,000 સાધુ અને 36,000 સાધ્વી અને 14,000 પરમાત્માના સાધુ, આ બધાને ત્યારે કલ્પના કરો. પાંચમો વારો નહીં, ચોથો વારો હતો, અને ભગવાનના આટલા સાધુ હોય, મારા ને તમારા ગુરુ ગુરુની ભગવંતો. આજે ઇન્ડિયામાં કોઈની માસી દીકરીએ લીધી છે, કોઈના મામાએ લીધી છે, કોઈના દાદાએ દીક્ષા લીધી છે, કોઈના કઝીને લીધી છે. આ બધાને સાંજે સૂર્યાસ્ત ટાઈમે તમે કલ્પના કરો કે શું કરતા? માત્ર ને માત્ર પ્રતિક્રમણ. ને આપણે બધા ક્યાં ક્યાં હતું? આપણું કાંઈ ઠેકાણું છે? આપણને ગોતવા હોય તો ક્યાં ગોતવા? હે, કસિનોમાં ગોતવા કે સાંજની પાર્ટીમાં ગોતવા, સિટીમાં ગોતવા કે ક્યાં ગોતવા? આપણને 7 વ્યસનોમાં ગળા ડૂબ જીવન છે આપણા. કરાય કરે અને છૂટશે, પણ એ માનવું તો પડે કે નહીં કે આ છોડવા જોઈએ, આ છોડવા યોગ્ય છે કરવા યોગ્ય નથી, આટલો એકરાર કરતા પણ આપણી જીભ નથી ઉપડતી ત્યારે એક્સક્યુઝ કરીએ પછી કંપની છૂટી જાય ને. શું થાય? કંપની છૂટી ગઈ તો બીજી કંપની ના મળી શકે. આ સંસારમાં વેવલેન્થ છે ભાઈ. શું છે? વેવલેન્થ છે. બધાને બધું મળી ગયું. તાળી મિત્રો મળે, થાળી મિત્રો મળે, પ્યાલી મિત્રો પણ મળે અને કલ્યાણ મિત્રો પણ મળે. શું મળે? શું મળે? સાંજ પડે પ્રતિક્રમણ કરવા વાળા મળે જો જોતા હોય તો, અને બપોરે સ્વાધ્યાય કરવો હોય તો મહેન્દ્રભાઈ કે દીપિકાબેન નો સ્વાધ્યાય પણ મળી રહે. પણ આપણે શું જોઈએ છીએ? તાળી, થાળી અને પ્યાલી. બરાબર છે ને? પસંદગી આપણે કરવાની છે. ત્યાં મનુષ્ય હોવું જે એકમાત્ર કામ કરવા માટે મળ્યો છે, એવા આ પરમાત્માના માર્ગના મને ને તમને છ આવશ્યક મળ્યા છે. એ છ આવશ્યકને આપણે આત્મસાત કરવા છે. શું કરવા છે? ક્રિયાનક કરવી. ક્રિયા કર્યા વિના ચાલવાનું નથી, પણ ક્રિયાનક કરવાનો શબ્દ તો હું ડરતા ડરતા બોલું છું, કારણ કે પાછું પકડી લેશે. બેના સ્વાધ્યાયમાં કીધું તું ક્રિયાનક કરવી, એટલે મારું કહેવાનું એટલું છે ક્રિયાત્મક નહીં, ભાવ અને ક્રિયા, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ માર્ગ. કેળી હોય તો ચાલવા થાય, કેળી ભૂસી નાખશું તો જંગલના રસ્તે કેળી ભૂસતા જાય અથવાઈ જવાય, તો આપણા જીવનની આ કેળી છે. અનંત સીતો જે વળે જ નાણમ ચ દંશણમ કેવમ ચરિતમ ચ તવોતઃ એસો મગોતી પણતો જીણે હિ વરદંશી. વરદંશી શ્રેષ્ઠ દ્રષ્ટા એવા મહાવીરે આ જ માર્ગ બતાવ્યો છે કે એસ ધમે જુએ નીચે સાસયે જીણ દેશીએ. આ જ ધર્મ ધ્રુવ છે, નિશ્ચિત છે, સાસયે શાશ્વત છે, જીણ દેશીએ જીને સ્વર વડે પ્રરૂપિત છે. સીધા સીઝનથી ચાણેણ અનંત સિદ્ધો સિદ્ધ થયા છે. સીજી સંતી તહાવરે, અને હજી પણ કોઈ કાળે ક્યારેય પણ કોઈ આત્મા સિદ્ધ થશે તો આ જ માર્ગે થશે. આલોચના કર્યા વિના મરીએ ને તો જ્ઞાની કે છે વિરાસત થાય. શું થાય? આ પાંચમારાના દિવસીય બોન્ડે છે, કાં તો આરાધના કરી જ નથી એટલે કે અનઆરાધક છીએ, ને કાં આરાધના કરતા કરતા વિરાધક થઈ ગયા છીએ. એટલે આપણે અહીં જન્મ્યા ત્યારે ક્યાં ભાવથી આવ્યા? કાં આરાધના વિનાના કોરા, અને કાં વિરાધક થઈ ગયા હતા. એટલે એકવાર જે રમી નાખ્યું તું પાછું મેળવતા એ શ્રદ્ધા કરતા, એટલે જ આપણે વક્રને જળ છીએ. જે વસ્તુનો અનાદર કર્યો હોય ને એ સ્વીકારતા બહુ વાર લાગે, કાં તો જેનો સ્પર્શ જ નથી કર્યો એની અનુભૂતિ નથી એટલે સ્વીકારતા વાર લાગે. વાર કોને લાગે? કે કાં તો આપણે સ્વીકાર નથી કર્યો ને કાં એને એકવાર ખોટું માની છોડી દીધું છે, એટલે આપણા માટે થોડું હાર્ડ લાગશે, થોડું કઠિન લાગશે, થોડું મુશ્કેલ લાગશે. પણ નાની કહે છે એક પગથિયું ચડ્યા વિના આગળ વધાતું નથી. તો આપણે આજથી નક્કી કરશું કે પરમાત્માએ જેને આવશ્યક રૂપે કીધું છે એ આવશ્યક આખું સૂત્ર છે, અને એના આગમની અંદર જુદા જ અનુયોગ નામનું, અનુયોગ દ્વાર નામનું એક આગમ છે. આવશ્યક સૂત્રમાં આ વિધિ, આ વિધાન, આ બધા જ ભાવ બતાવ્યા છે. તમને કોઈને પણ જોવું હોય તો આવશ્યક સૂત્ર આપણા આગમ ભંડારમાં, આપણા આગમ ગ્રંથોના સંગ્રહમાં છે. કસા પણ વિભાગ પાડ્યા વિના ભારતની અંદર આપણે 72 પ્રકારે પ્રતિક્રમણ ચાલે છે. કેટલા? 72. પણ એમાં આવશ્યક બધામાં 6 છે. શું છે? આવશ્યક 6 છે. દેશકાળ પ્રમાણે આચાર્ય ભગવંતોએ જે કાળમાં જે ક્ષેત્રમાં જેટલી ફુરસદ હતી એ પ્રમાણે એમાં અંદરમાં થોડા ભાવો સંકલિત કર્યા, થોડા ભાવોને સંક્ષિપ્ત કરીને પણ અનિવાર્ય જરૂરિયાત જેટલા રાખ્યા. એટલે જરા પણ કન્ફ્યુઝ થયા વિના આપણે એટલું નક્કી કરવું છે કે મારી બુદ્ધિ ચાલે કે ન ચાલે. તમે જે કુળમાં જે પરંપરામાં જે રીતે ઉછર્યા જન્મ્યા એ રીતે પણ આધાર છોડવો નથી, સુનત કરો. અને હવે તો બુદ્ધિમાન છીએ, હવે ફુરસદ પણ મળી છે, હવે આપણે સમજી શકીએ એમ છીએ, આપણે સંશોધન કરી શકીએ એમ છીએ. તો શું કરી લેવાનું છે? એમાંથી નર્યું નીતર્યું નવનીત તાલવીને એનો સ્વીકાર કરી લેવાનો છે. તો આ નામ બતાવ્યા છે તે અનુયોગ દ્વાર સૂત્રમાં એનો સપોર્ટ છે. હું આ એટલા માટે વાત કરું છું ભાઈ, એક આગમમાં હોય અને બીજા આગમ એનું સપોર્ટ નાખીએ કે આ આવશ્યકના આ અનુયોગ સૂત્ર આપણને જે આવશ્યક સૂત્ર બતાવ્યું છે એના નામ અનુયોગ દ્વાર સૂત્રમાં આ રીતે આપ્યા છે. એટલે એના વડે ડબલ પ્રૂફ મળે ને કે આમાં આપણને કહેવામાં આવે કે આ ગાંધીજી હતા અને એ કોના કાળમાં હતા, ક્યાં ક્યાં એનો ઉલ્લેખ મળે છે, તો આપણને એનો ઉલ્લેખ અમેરિકામાં પણ મળે અને યુરોપમાં પણ મળે, તે ભારતમાં હતા એની પૂર્તિમાં વધારો થાય. એવી રીતે એનું પહેલું નામ આપ્યું છે આવશ્યક. શું આપ્યું છે? આવશ્યક. બીજું નામ આપ્યું છે અવશ્યકરણીય. એટલે શું? આવશ્યક એટલે જે અનિવાર્ય છે અને કરવા જેવું છે અવશ્ય, અને અવશ્યકરણીય એટલે જરૂરી તો છે પણ એના વિના ચાલે જ નહીં. મારા તમારા જીવનમાં કદાચ આપણને નીની સર્જરી કરવી હોય તો દીપિકાબેન કેટલા દી ખેંચ્યું? 6 મહિના વર્ષ ખેંચ્યું ને કે 2 વર્ષ ખેંચ્યું? ચાલે, કેટલાક ઉતારવા છે, ઘણાને આવી ગયા હશે, પણ એમ કે હવે આવતે વખતે ઉતારશું તો ચાલશે. પણ હાર્ટ એટેક આવ્યો તો કેટલું ખેંચાય? એમ કહેવાય કાલે જશું ડોક્ટર આગળ તો શું કહીએ? એટલે આ આવશ્યક ક્રિયા છે ને, એ કર્યા વિના મર્યા તો જ્ઞાની કે વિરાધક થવાય, વિરાધક થવાય, કારણ કે એમાં કરેલી ભૂલનો સ્વીકાર નથી અને એનો અનુબંધ અટકાવ્યો નથી. આજે કોઈ પણ વસ્તુનો એક લિંક ચાલુ થઈ જાય ને, આપણે કોઈ એક ચોર ચોરી કરવા જાય છે, રસ્તામાં કોમામાં આવી ગયો, એ વખતે ચોરી કરવાનો નથી, કરી શકવાનો નથી, આ ભાવમાં ભાનમાં આવવાનો પણ નથી, તો પણ એનો ચોરી કરવાનો ભાવ અકબંધ બીજા ભાવમાં એની સાથે જાય કે નથી, તેનો આક્રમ એને આવ્યા કરે કે ના આવ્યા કરે, તો એની એની આલોચના કર્યા વિના જો એ બીજી ગતિમાં જાય તો એના ચોરપણાની જે ભાવના હતી, એનો જે સ્વીકાર હતો કે ચોરી કરી શકાય, એ અખંડપણે ક્યાં સુધી ચાલ્યો રહે, ક્યાં ભાવમાં છૂટે? પછી એ પંખી થાય અને કાગડો કે એવું કોઈ પ્રાણી થઈ જાય, પછી કોયલના માળામાંથી ઈંડું ખાઈ આવે કે ઈંડું મૂકી આવે, બીજાના જીવને ચોરી આવે, ત્યારે એના મનમાં એવું લાગે કે અમે ખોટું કર્યું. એ પંખી રૂપે હોય, પશુ રૂપે હોય કે કોઈ પણ રૂપે હોય, તો એ ભાવ આગળ પછી ત્યાંથી મરે, ત્યાંથી મરે, તો આ બધાનો અંત ક્યારે આવે? માત્ર ને માત્ર મનુષ્ય ભાવમાં. એ મેં ને તમે અનાદિ અનંત ભૂતકાળમાં અનંતા અનંતા જન્મોમાં અનંત ભૂલો, અનંત ગુનાઓ અને અનંત અપરાધો કર્યા છે, એ બધાનો એ કરાર આવ્યો, તેમાં 18 પાપમાં આવી ગયો. શું બતાવ્યો? 18 પાપમાં આવી ગયો, 12 વ્રતમાં આવી ગયો. પરિક્રમાનું આપણે શું કીધું? પંચમ અણુવયાનમ, તિનમ ગુણવયાનમ, ચૌનમ શિખાવયાનમ. જો એક નાનકડું સંક્ષિપ્ત પ્રતિક્રમ એક જ પાઠમાં તમે આજે શાંતિથી જેને પણ સ્થાનકવાસી વેરાવાસી બધામાં કોમન છે, એની અંદરમાં આવે છે ઈચ્છામિ થામિ કૌસ્તકમ, જો મેં દેવસ્યો અયારો કવો કાયો વાયો માણસ્યો ઉસૂતો ઉમગો. ઉસૂતો એટલે શું? ઉચ્છૂત્ર. ઉમગો એટલે ઉન્માર્ગ. એટલે ઉચ્છૂત્ર અને ઉન્માર્ગ આ શેના દોષ છે? વચનથી. વચનથી આપણે ખોટી પરોપના કરી, ઉચ્છૂત્ર બોલ્યા, ઉન્માર્ગ બતાવ્યો. એ આખા એક જ પાઠમાં આખું પ્રતિક્રમણ, મન વચન કાયાના દંડ ક્યાં? તો કે ઉસૂતો ઉમકો, એટલે તેના માટે કહેવાનું વચન માટે. અકપો અકરણી છે, અકલ્પ અકરણીય, કરવા જેવું નહીં, કલ્પે નહીં તેવું, એ તેના વડે થાય કાયા વડે. દુર્જાઓ દુવિચિંત્યો, દૂર ધ્યાન અને દૂર વિચાર, એ તેના વડે થાય મન વડે. આવી ગયું ને મન વચન કાયા. એટલે આજ સુધીમાં અનાદિ અનંત ભૂતકાળમાં જે મેં મન વચન કાયા વડે જે પાપ કર્યા છે, એનું ખાલી આપણને એક મન વચન કાયાના પાપ આપણને એક જ પાઠમાં બતાવ્યા કે ઉસૂતો ઉમગો, અકપો અકણીજો, દુજાવો દુવિચિંત્યો, આટલું કહ્યું. એટલે આ પ્રકારે તમે એક જ પાઠ વાંચશો ને એની અંદર બધા જ અક્ષર આખું મિની પ્રતિક્રમણ. પણ એમ નહીં કહેતા હો કે તમે મિની પ્રતિક્રમણ બતાવ્યું એટલે રોજ એક પાઠ કરી લેશો. હે, હવે આપણે બધા લગ્ન સમારંભો કરીએ છીએ, એમાં ખાલી અષ્ટમેળાપ કરી લો ચાલે કે ન ચાલે, એમાં તો આગળ પાછળ કેટલું જોઈએ? જે ક્રિયા તો લગ્નની એટલી જ છે કે અષ્ટમેળાપ, તો પણ આપણે કેટલું વધારતા જઈએ છીએ, ને પ્રતિક્રમણમાં શું કરતા જઈએ છીએ? સંક્ષેપ કરતા જઈએ છીએ. વિચાર સાચો. આ તો હવે થોડા ભણેલા ગણેલા પરણે ત્યારે થોડુંક આગળથી નેટવર્ક કરે છે, ગોરબાપા શું મંત્રો બોલે છે, બાકી તો એમ કહેતા હોય તમે હું આમ નાખું છું સંસ્કૃતમાં કહીએ તો પણ ખબર નહોતી, તમે તમે પણ અહીંયા અત્યારે ખબર હતી કે આ બાપા શું ગોર બાપા શું બોલ્યા છે. હે ઓલું પગ નો અંગૂઠો અડાડાયો ચોથા માહોલ આમ કઈક માંડવાના ખૂણામાં અડાડ્યો તો નતો અડાડ્યો, નહીં તો શું થાય તો કે ક્ષેત્રફળનું છે, ક્ષેત્રફળ પણ નહીં જાય નીકળ ભેગા. તો પગનો અંગૂઠો કેવો વાંકા વળી નડાડી દીધો, કાંઈ ખબર નહોતી તો કરી દીધું બધું. વિચાર કરો તો અહીંયા કેમ આટલી બધી બુદ્ધિ ચલાવીએ છીએ? હે થોડી બુદ્ધિ શાંત રાખવાની છે, ધર્મના કામમાં શું કરવાનું છે, થોડી શ્રદ્ધા વધારીએ. વિચાર કરજો કે મારા તમારા જીવનમાં બુદ્ધિ વડે ઘણું ફેંડી વળ્યા, બુદ્ધિ વડે બહુ કોશિશ કરી, પણ બુદ્ધિના ક્ષેત્ર કેરા સીમાડા જ્યાં અટકી ગયા તે પછીના પ્રદેશો શ્રદ્ધા સંત કહી ગયા. બુદ્ધિ જ્યાં અટકી જાય ત્યાંથી શ્રદ્ધા શરૂ થાય. આંધળાને શ્રદ્ધા નહીં તો હોય શું? જ્યારે આંધળો હોય અને એમ કે ના હું તારી વાત નહીં માનું, હું તો મારી આંખે જોઉં તો જ માનું, તો આંધળો શું કરે? રસ્તે ચાલતો હોય ઠોકર લાગે, દેખતા માણસને પૂછે કે મને શું વાગ્યું, તો દેખતો કે આ પથરો છે, કબૂલ, પથરો હાથમાં લઈ જોઈ લીધો. પછી થાંભલામાં ભટકાયો, થાંભલો લાગ્યો તો કે આ શું, તો કે થાંભલો છે, હાથ અગાડી જોઈ લીધો. આગળ ચાલ્યો, સૂર્યનો તાપ લાગ્યો કે આ શું છે, તો કે તડકો છે. તો ક્યાંથી આવ્યો, તો કે સૂર્યમાંથી આવે છે, તો કે દેખાડ દેખાડ મને તડકો. પેલો કે કોને દેખાડ્યું, તો કે કાતે પથરો બતાવ્યો થાંભલો બતાવ્યો, હવે દેખાડ મને તડકો. તો શું કે દેખતો માણસ, આઈ કેન સી બટ ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ, તારા માટે સંભવિત નથી, હું લાખ પ્રયત્ન કરું તો હું જોઉં છું ને તેને કહું છું કે આ તડકો છે, સૂર્યમાંથી આવે છે, તો કે ના હું માનું નહીં, મારા હાથમાં તડકો આપ. અને ધારો કે એ ન માને તો નુકસાન દેખતા ને છે કાંદડાને. વિચાર કરશો આપણે કેવડીના જ્ઞાનમાં જે દેખાય છે આપણી બુદ્ધિમાં ગોસે નહીં, આપણી મતિ અતિ મંદ છે, આપણા બુદ્ધિનું ક્ષેત્ર બહુ જ મર્યાદિત છે, આપણા સબ્જેક્ટમાં આપણા વિષયમાં એક ક્ષેત્ર નથી આવી શકતું. કારણ કે કર્મની રજ કઈ રીતે ખરે છે એ કેવડી જોઈ શકે છે, કયા પાપનું આલોચન, કયા પાપનું પ્રાયશ્ચિત, કયા પાપને પૂર્ણ રીતે નાશ કરવાની પ્રક્રિયા કઈ ક્રિયા વડે થાય છે એ કોનો વિષય છે, કેવડીનો વિષય છે. જે સ્વયં સિદ્ધ કર્યું, જે પામી ગયા, જેના વડે જે સિદ્ધ થઈ ગયા એવા આત્માઓ સ્વાનુભવથી આપણને બતાવી ગયા, એ પણ બોલનારો વિકરાગ એવો સર્વજ્ઞ પિતા. તો એનો એક તીર્થનો અનાદર કોણ કરી શકે? જે તીર્થંકરની આજ્ઞાનો અનાદર કરે એ તીર્થંકરનો અનાદર કરે છે. જે શાસનની પરંપરામાં આવેલી શાસનની આજ્ઞાઓ, હું એમ નથી કહેતી વ્યક્તિની આજ્ઞાઓ, એનો અનાદર કરે એ શાસનનો અનાદર કરે છે. જે ધર્મની આજ્ઞાનો અનાદર કરે એ કોનો અનાદર કરે છે? આત્મ સ્વરૂપનો અનાદર કરે છે. કારણ કે ધર્મ કોનો છે? આત્માનું સ્વરૂપ છે. તો મારે તમારે આ ભાવમાં હવે ન થાય તો ન કરવું કબૂલ, પણ એ બોલવાની જરૂર છે કે આના વિના મોક્ષે જવાય ન ચાલે એટલે ન જ ચાલે. જીવવું હોય તો શ્વાસ લેવો પડે, શરીર ટકાવવું હોય તો ભોજન આપવું પડે, આત્માને મોક્ષ સુધી પહોંચાડવો હોય તો આવશ્યક કરવા પડે. આટલો નિર્ણય કરીને ઉઠશું ને તો પરમાત્માએ આખે આપેલા આગમ એની અંદર આપેલી આ વાત આપણા માટે આ કદાચ એવો પ્રારંભ બની જશે, એવો આરંભ બની જશે કે આપણે મોક્ષ ન મળે ત્યાં સુધી એ કરતા રહેશું. વાવવું છે તેવું વાવવું છે કે નાનકડું વાવાઝોડું કે વંટોળિયો, કોઈ બાળક આવીને ખેંચે તો કોનું મૂળિયું ઉખડી જાય જે આજે વાવેલો છોડ હોય તો, પણ આ વૃક્ષને આવીને બાળક ધક્કા મારે તો વૃક્ષ પડે. મારીને તમારી શ્રદ્ધા જીન શાસનને પામ્યા પછી એવી દ્રઢ કરીએ, એવી મજબૂત કરીએ કે ભવાંતરમાં દેવતા આવીને કહે ને કે તારો ધર્મ ખોટો, ત્યારે કામદેવ શ્રાવક શું બોલે? આ શરીરના અણુ અણુ જેવડા ટુકડા કરી નાખ, આ જીભથી નહીં બોલું કે મારો ધર્મ ખોટો. એટલી આપણી હિંમત ન હોય તો આપણે એટલું તો કહી શકીએ, આ સંસાર આખો મને ગમે એટલો ગરમાવે, આ હૃદયથી તો હું નહીં માનું કે આ ધર્મ ખોટો. આટલી શ્રદ્ધા કરી શકીએ કે ન કરી શકીએ? હું નહીં માનું, ભલે આખું જગત માને, હું નહીં માનું કે મહાવીરના માર્ગમાં આ ખોટું છે. આટલી શ્રદ્ધા આપણે આ બહુમાં કરી શકીએ કે ન કરી શકીએ? તો જ્ઞાની મને તમને કહે છે સમ્યક દર્શન ચકાતાય કેવી રીતે, જ્યારે આયુષ્યનો બંધ પડે ને એ વખતે હાજર હોવું જોઈએ, શું થવું જોઈએ, નહીં તો વિરાસત કહેવાય. એટલે આ સમ્યક દર્શન ચકાવાય કેવી રીતે, ડગલે ને પગલે જીનની આજ્ઞાની વિરાધના કરવી, ડગલે ને પગલે શંકા કરવી, ડગલે ને પગલે કરવું જોઈએ કે ન કરવું જોઈએ, સાચું હશે કે ખોટું હશે, કર્યા વિના ચાલે કે ન ચાલે, એનો વિકલ્પ જ ચાલ્યા કરે મનમાં, તો પછી આપણે આરાધક બનશું કેવી રીતે, સમ્યક દર્શન આપણું શક્ય કેવી રીતે. મોક્ષ સુધી એક અખતરો કરી દઈએ, નુકસાન તો નથી જ, ક્રિયા ન થઈ કબૂલ પણ મારાથી થઈ નથી એ મારો અપરાધ છે, મારો ગુનો છે, કરવા જેવી છે, આટલું માનીએ કે ન માનીએ. તો એક નામ આપ્યું આવશ્યક, બીજું આપ્યું અવશ્ય કરણીય, ત્રીજું આપ્યું ધ્રુવ નિગ્રહ. ધ્રુવ ચોક્કસપણે નિશ્ચિતપણે શાશ્વતપણે જે નિગ્રહનું એક જ સાધન છે. પછી આપ્યું વિશોહી વિશુદ્ધિ, શુદ્ધિ થાય પણ જ્યાં સુધી વિશુદ્ધિ ન થાય. ગઈકાલે કીધું ને કે આપણે ચોખા દાળ વીણીએ ઘઉં વીણીએ પણ માં વિશુદ્ધિ કરે, એમ હું ને તમે યાદ કરીએ, મનમાં આવે કે આ પાપ મારા થઈ ગયું છે, પણ જ્યાં સુધી એનું પ્રાયશ્ચિત ન કરીએ, તસ ઉતરી કરણેણમ પાય છિત્ત કરણેણમ વિશોહી કરણેણમ વિસલ્લી કરણેણમ. તમે કયો મને આમાં કયો શબ્દ એવો છે તમને ન સમજાય દેને, તસ તેનું ઉત્તરી એના પછીનું કરણેણમ કરવા માટે આખું પ્રતિક્રમણ કરી લીધું. હજી એમાં પ્રતિક્રમણ ત્રીજો આવે, સામાયિક એક ચોઈ સંતો બે વંદન ત્રણ પ્રતિક્રમણ ચાર, ચાર આવશ્યક સુધી કર્યું. એટલે શું કર્યું, પ્રાયશ્ચિત સુધી કર્યું, તસ ઉત્તરી કરણેણમ પ્રતિક્રમણ કર્યું, સોરી. હવે એના પછી શું કરું છું, પાવશક કરું છું, શું કામ, પ્રાયશ્ચિત કરવા માટે, તસ ઉત્તરી કરણેણમ પ્રાયશ્ચિત કરણેણમ વિશોહી. શુદ્ધિ તો કરી, પ્રતિક્રમણ એટલે પાછા વળ્યા, પ્રતિક્રમણ એટલે રસ્તો ઉલ્લંઘી ગયા હતા, અતિક્રમણ કર્યું હતું ત્યાંથી પાછા વળ્યા. હવે શું કરું છું, પ્રાયશ્ચિત કરણેણમ, હવે અંદર જે દોષ લાગી ગયો છે એનું પ્રાયશ્ચિત કરું છું. પ્રતિક્રમણ એટલે પાછા વળવું અને પ્રાયશ્ચિત એટલે એમાં લાગેલા દોષને ધોઈ નાખવો. વિશોહી કરણેણમ, મેં પ્રતિક્રમણ વડે એકરાર કર્યો, સ્વીકાર કર્યો કે આ ખોટે રસ્તે ચડી ગયો હતો, હવે શું કરું છું, વિશુદ્ધિ કરું છું, વિશોહી કર વિસલ્લી કરણેણમ. ગતિ તો હતી, ચાલ્યો પણ ખરો, પણ અંદર કોઈ કાંટો ખૂચી ગયો હતો, એના કારણે ગતિ ખોળંગાતી. માયાશલ્ય નિદાનશલ્ય મિથ્યા દર્શન શલ્ય, આપણે આના પહેલા પણ કહી ગયા છીએ કે માતા ત્રિશલા, ત્રિશલા શબ્દ શું બતાવે છે, ત્રિશલ્યને ભેદનારી, ત્રણ શલ્યોથી મુક્ત થયેલી એવી ત્રિશલાની કુખે વર્તમાન વર્ધમાન જન્મે. કોની કુખે વર્ધમાન જન્મે, વર્ધમાન એટલે તીર્થંકર પણ, આ તો દ્રવ્ય તીર્થંકર, પણ જેનામાં ત્રણ શલ્ય જાય ને એના આત્મામાં તીર્થંકર પણ પ્રગટ થાય, એના ગર્ભમાં પરમાત્મ પદ પ્રગટ થાય. એટલે વિશહી વિશોહી કરણેણમ વિશલ્લી કરણેણમ શલ્ય રહિત થાવ છું. પાવાણમ કમ્માણમ નિગાયણમ, પાપ કર્મોનો નિર્ગાળ છોડવા અને સંપૂર્ણ રીતે છોડવા, એમાં તફાવત છે. આપણે કશું ઘરમાંથી બધું ભેગું કર્યું હોય પણ પાછું એકવાર નજર કરવા જાય ને કે કાંઈ રહી જતું નથી ને, તો આ શું કરે, પાવાણમ કમ્માણમ પાપ કર્મોનો નિગાયણમ થાય થામી કૌશકમ, શું કરું છું, થાય થામી કૌશકમ, એના માટે હું કાવસક વડે સ્થિર થાઉં છું. એમાં પણ પાછા આપણે શું બોલ્યા, તાવ કાયમ થાણેણમ મોણેણમ જાણેણમ. થાણેણમ એટલે શું, કાયાને શું કરું છું, સ્થિર કરું છું. તાવ કાયમ થાણેણમ, કાયાને સ્થિર કરું છું. વચનને મોણેણમ મૌન કરું છું અને મનને જાણેણમ ધ્યાનમાં લઈ જાઉં છું, એટલે એકાગ્ર કરું છું. તમે એક જ કૌશલનો પાઠ શીખો, તાવ કાયમ અણેણમ મોણેણમ જાણેણમ અપાણમ ઓછી રાણી, એવા મારા અનાદિ અનંત ભૂતકાળમાં અજ્ઞાનપણે અચરાયેલા એવા મારા આ દુરાત્મા પાપાત્માનો ઓસરાઓ છે. અને ઓસરાની શબ્દ બોલતાની સાથે, આ ઓસિરાની શબ્દ બોલતાની સાથે અનાદિકાળની આખી ચેઇન તૂટી જાય. તમારી આગળ કોઈ માળા હોય બીજની, એની અંદરથી તમારે 108 મણકા છૂટા પાડવા છે, એમાં તમારે કાકા કેટલા મૂકવા પડે, કાપ કેટલી જગ્યાએ મૂકવો, 108 મૂકવા પડે, એક જગ્યાએ કાપ મૂક્યો, આખી આખી મણકાની આખી સર નીકળી પડી. એ મારા તમારા અનાદિના પાપ, અનાદિની ભૂલ, અનાદિના ગુનાઓ, અનાદિના અપરાધો, અનાદિનું અજ્ઞાન, આ તોડવાની એક મોટી આ પ્રક્રિયા છે. આ વિશુદ્ધિનો માર્ગ છે અને મહાવીરના શબ્દોની ટોલે જગતનું કાંઈ ન આવે. મહેન્દ્રભાઈ, એક બાજુ મારી આખી પીએચડીની ડિગ્રી મૂકી દઉં ને એક પલ્લામાં, એક તાજાના પલ્લામાં, એક બાજુ આપણી પીએચડી એક નહીં 21 પીએચડી મૂકો ને બીજું બાજુ મારા મહાવીરનો એક શબ્દ મૂકો, એને એનો એનો ટોલે આ જગતનું કોઈ જ્ઞાન ના આવે. ભગવાને કીધું 14 પૂર્વધર એનું જ્ઞાન કેટલું થાય તો આપણે ત્યાં વર્ણન આપ્યું છે. કાકી એ પણ કયા કાળનો? ચોથારા સાતસો ધનુષની કાયા વાળો, એવા હાથીની ઉપર અંબાડી અને એના ઊંચાઈ જેટલો શાહીનો કોરી શાહીનો ઢગલો એનું લિક્વિડ એના વડે લખવા માંડ્યું ત્યારે એક પૂર્વનું જ્ઞાન છે. એવા 14 પૂર્વનું જ્ઞાન જેની પાસે છે એનું જ્ઞાન અને એક સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર પરમાત્માનું જ્ઞાન, કેવી રીતે જ્ઞાન? એ બેની સરખામણી કેવી રીતે? પરમાત્માએ જવાબ આપ્યો, એક બાજુ મહા સ્વયંભૂ રમણ સમુદ્ર જે આખી ધરતીને વીંટળાઈને પડ્યો છે અને બીજી બાજુ ચકલીના ચાંચની અંદરનું પાણી, એટલું 14 પૂર્વનું જ્ઞાન કહેવાય કેવડીના જ્ઞાનની અપેક્ષા. તો આપણું જ્ઞાન કેટલું? આપણી મીઠાની પૂતળી દરિયામાં જઈને પાણીની ઊંડાઈ માપે છે, તેની સોલ્ટની પૂતળી બનાવી છે અને એને દરિયાનું માપ મોકલવા અંદર નાખી છે. પાછી આવશે આખો સમુદ્ર ખારો થઈ ગયો, એટલા જીવોએ પ્રયત્ન કર્યા છે. શું કર્યું છે? આ સમુદ્ર ખારો કેમ થયો ખબર છે? બધાએ એનું ઊંડાણ માપવા મીઠાની પૂતળીઓ અંદર નાખી. આ સંસારનું પાણી દોડાઈ ગયું, મારી તમારી બુદ્ધિનું પાણી દોડાઈ ગયું. મતિ નિર્મળ કરો, જ્ઞાની આપણને શું કહે છે? મતિ નિર્મળ કરો. આ ભવની અંદર આપણે ત્રીજો શબ્દ આપ્યો છે, વિશોધી ચોથો, પાંચમો અધ્યયન શટક વર્ગ. અધ્યયન શટક, શટક એટલે છ, છ અધ્યયનનો એક વર્ગ એટલે છ પ્રકારના આવશ્યકનો એક વર્ગ. ત્યાર પછી આપ્યું છે ન્યાય, ન્યાય એટલે જસ્ટિસ. આ સંસારનો કાયદો નહીં પણ આત્માના ફિલ્ડમાં, આત્માની ટેરિટરીમાં કઈ રીતે ગુનાઓ થાય એનો નિકાલ કઈ રીતે આવે, કઈ રીતે એની સજા થાય અને સજામાંથી બચવું હોય તો ઓછામાં ઓછી સજા કેવી રીતે ભોગવાય એનો માર્ગ બતાવ્યો છે પરમાત્માએ. તમારી પાસે આજે કર્મ બાંધ્યું, તમે એક પાસેથી, કોઈ પાસેથી એક પેની આજે ઉધાર લઈ આવ્યા અને એ પેની તમારે એને પાછી આપવાની છે. પાછી ન આપી શક્યા એટલે એની સાથે એ કોર્ટમાં જાય એ પહેલાં તમે એને નિગોશિએટ કર્યું કે ભાઈ મને ચાન્સ આપ, કેવી રીતે તને પાછી વાળીશ? તો કે હું તને 31 દિવસમાં પાછી આપી દઈશ. તો કે એનું વ્યાજ કેવી રીતે લઈશ? તો કે માત્ર 1 પૈસાના બદલામાં તારે મને 2 પૈસા બીજે દિવસે આપવા. પેનીઓ રૂપિયો નહીં, ડોલર નહીં, પાઉન્ડ નહીં, 1 રૂપિયો કે ડોલર નહીં, 1 પેની, એના બદલામાં તારે મને 2 પેની આપી દેવાની. પણ ત્રીજો દિવસ, 1 દિવસ વધતો જાય તો તારે ખાલી પેનીનું ડબલ પેનીમાં ચૂકવણું કરવાનું. આપણને પણ વિચાર આવી જાય કે આમાં કઈ બહુ લોસ નથી, કારણ કે 1-1 પૈસાને ડબલ ડબલ કરતા જશું તો 30 દિવસે કેટલા થશે? નાની આપણને હિસાબ આપ્યો કે પહેલે દિવસે 1 પૈસો લીધો, બીજે દિવસે એને આપવા પડે તો 2 પૈસા આપવા પડે, ત્રીજે દિવસે 4 આપવા પડે, ચોથે દિવસે 8 આપવા પડે, પાંચમે દિવસે 16 આપવા પડે, છઠ્ઠે દિવસે 32 આપવા પડે, સાતમે દિવસે 64 આપવા પડે, આઠમે દિવસે 1 રૂપિયો 28 પૈસા થાય. હવે તો 3 અઠવાડિયે બાકી, 3 અઠવાડિયા બાકી છે. 9મે દિવસે 2 રૂપિયા 56 પૈસા થયા, 10મે દિવસે 5 રૂપિયા 12 પૈસા થયા. હવે આપણે પૈસા નહીં બોલીએ, ખાલી રૂપિયા બોલું છું, કારણ કે બહુ 12 ના 24 કેટલા પૈસા, 1 રૂપિયો પૂરો નથી થતો સેવાય. 10મે દિવસે 5 રૂપિયા થયા, 11મે દિવસે 10 થયા, 12મે દિવસે 20 થયા, 13મે દિવસે 40 થયા, 14મે દિવસે 81 થયા, 15મે દિવસે 163 થયા, 16મે દિવસે 327, 17મે દિવસે 655, 18મે દિવસે 1310, 19મે દિવસે 2621, 20મે દિવસે 5242 અને 10મે દિવસે 10445, 22મે દિવસે 20,000, 23મે દિવસે 41,000, 24મે દિવસે 83,000 ઉપરના રૂપિયા છે એટલે 25મે દિવસે 16,000, 24મે દિવસે 3,35,000, 27મે દિવસે 67,10,000, 28મે દિવસે 1,34,00,000, 29મે દિવસે 2 કરોડ 68 લાખ, 30 ને દિવસે 5 કરોડ 36 લાખ, 31 ને દિવસે 2 કરોડ 14 લાખ 74 હજાર 836 રૂપિયા 48 પૈસા. કેટલા લીધા હતા? 1 પૈસો 1 પૈસાનું 31 ને દિવસે જો આપણે ચૂકવણું 2 કરોડ 14 લાખ રૂપિયામાં કરવું પડશે તો જ્ઞાની મને તમને કહે છે, અનંતાનુબંધીના પાપ બાંધીને આવ્યા છીએ. આજનું પાપ આજ વોકરાવો, આજનું પાપ આજ એકરાર કરીને કબૂલ કરો, ખાલી કબૂલ કરો. કાલ થઈ જશે ને, પરમાત્માએ કીધું છે માત્ર 1-24 કલાક ઉલંઘી જાય સંજ્વલન કસાય, પ્રત્યાખ્યાન વર્ણીમાં જવા માંડે. 1 મહિનો જાય, ચોમાસું જાય, 4 કસાઈની જે શ્રેણી છે ને, 1 વર્ષ ગયું અનંતાનું બંધીના ઘરમાં ગયું, સબકોન્શિયસમાં ચાલ્યું ગયું, રોગ ક્રોનિક થઈ ગયો, આ નિકાચિત બનતું જાય. આ વિજ્ઞાન છે, આ સાયન્સમાં આવીને જોયું છે. માટે મને તમને કહે છે પાછા વળું. આપણે કહીએ છીએ અમે તો આગળ જશું, ક્યારે છૂટશું? આવડું બેનું ચૂકવવું છે કે આજનું પાપ આજ ઉતરાવી નાખશે? કેટલી મિનિટ લાગે? કેટલા દિવસભરના કાર્યો કરીએ છીએ, દુનિયાભરના ન્યૂઝ વાંચીએ, દુનિયાભરના સમાચાર જાણીએ, દુનિયા સાથે ચેટ કરીએ. આપણે આજે ચેટ કરવામાં આપણે સ્વજનો આવે ને સામાયિક જાય, પાર્ટી આવે ને પ્રતિક્રમણ જાય, ગ્રાન્ડ ચિલ્ડ્રન આવે ને આખા દિવસની બધી જ પ્રક્રિયા શું થઈ જાય? ઊંધી ચતી થઈ જાય. વિચારો, 6 અવશ્ય, એમાં માત્ર 48 મિનિટ માગી છે ભગવાને. કેટલી માગી છે બેન? 48 મિનિટ. આપણા પાસે જિંદગીના 24 કલાક, એમાં હર મિનિટ હર કલાકની 2 મિનિટ કાઢો. 24 કલાકની મિનિટ કેટલી થાય? 2 મિનિટ લેખે. સામાયિક કેટલી મિનિટની હોય? નાની કે છે 58 મિનિટ પાપ કી 2 મિનિટ આપકી. 58 મિનિટ હર કલાકની પાપને આપી, 2 મિનિટ આપકી સામાયિકને આપી દઈએ. 2 મિનિટ સામાયિકને આપો. આપણે આપી શકીએ કે ના આપી શકીએ? અવળી દુનિયાની અવળી જિંદગીમાં મારા તમારા આ પાગલપણમાં આપણે 58 મિનિટ વેરફી નાખીએ પણ 2 મિનિટ બચાવી શકીએ? કરી શકીએ. એક સિંચણીઓ કહેવાય, દોરડું જેને કૂવામાં પાણી કાઢવામાં બકેટ સાથે કે ઘડા સાથે બાંધ્યું હોય, આખું સિંચણીઓને ઘડો બધું ભલે અંદર ગયું, પણ એક મુઠ્ઠી દોરડું હાથમાં હોય તો ઘડો પણ આવે ને દોરડું પણ આવે. પણ એક મુઠ્ઠી દોરડું છૂટી ગયું તો મારી ને તમારી જિંદગીનું એક મુઠ્ઠી દોરડું જો હાથમાં નહીં રાખીએ, આખું આયુષ્ય આપણને ક્યાં લઈ જશે? ક્યાં લઈ જશે? શ્રેણીક મહારાજા કે નરક નિવારો નાથ મારી નરક નિવારો, નરક નિવારો નાથ મારી નરક નિવારો. ગીડગીડ આવે છે, ધોવે છે, આક્રમ કરે છે, રુદન કરે છે. એ લોકો નાથના પગ પકડીને બેઠો છે, મગજનો નરેશ. ભગવાન નરકમાંથી બચાવો. ભગવાને કીધું એક ઉપાય છે. શું ઉપાય આપ્યો? પુણ્ય શ્રાવકની સામાયિક લઈ આવ્યો. વિચાર કરશો, આ મહાવીરનું વચન એશ્યોરન્સ બોન્ડ ચા લઈ આવો. એક સામાયિક ગયા પણ ખરા ને શ્રેણીક મહારાજા, અને પેલો પૂનમચંદ શેઠ હતો, ગરીબ વાણીઓ નહોતો, પતિ પત્ની માત્ર જમી શકે, અને જે દિવસે એક ભોજન કોઈને કરાવવું હોય તો એકને ઉપવાસ કરવો પડે. આટલી ઓછી આવક એમણે પોતાની મર્યાદા વડે કરી હતી. એટલો ગરીબ નહોતો, અબજપતિ હતો, પણ વિચાર કર્યો કે આ પરિગ્રહનો ભાર મને શું કરશે? ડૂબાડે દે. માનીએ છીએ આપણે કે જાણીએ છીએ માનીએ નથી. નહીં તો નૌકામાં પાણી ભરાતું જ જાય અને આપણે એને ખાલી ન કરીએ. એવો ગાંડો નાવિક જોયો નથી, પણ છેલ્લા શ્વાસ સુધી પરિગ્રહનો આખો પોટલો આપણા નામ ઉપર રહી જાય અને આપણે એમાંથી પ્રયાણ કરી જઈએ. પછી આ પરિગ્રહ વડે જે કંઈ થાય એનો આશ્રવ કોને આવે, કોને આવે? એટલું બધા કેમ કે ભાઈ બહુ મૂકીને ગયા, બહુ મૂકીને વયા ગયો, ઘણું મૂકીને, આ ઘણું મૂકીને જવા માટે આ બધું કરીએ છીએ. પાછા બોલીએ હાથે ઈ સાથે, હાથે ઈ સાથે, હાથે શું કર્યું? ભેગું કર્યું, પણ સાથે ન આવ્યું. વિચાર કરીએ જીવનની અંદર આ ઓસરાવાનો ભાવ છે, આ એકરાળનો ભાવ છે. હું ને તમે ખાલી સ્વીકારશો ને તો આપણને એક સામાયિક કરવાનો અવસર મળી જશે. તમે આજે તમારે એક સામાયિક કરવામાં જીવનનો કયો વ્યવહાર છોડવો પડે, શું છોડવું પડે ભાઈ? પ્રમાદ છોડવો પડે. શું છોડવું પડે? પ્રમાદ છોડવો પડે. આ પ્રમાદની પથારીમાં શું હમણાં વાગ્યું? નામાં શું વાગ્યું? એલાર્મ વાગ્યો. લગભગ કેટલા વાગ્યા હતા? 4:30. ભૂલભૂલમાં વાગી ગયો એલા રામ ઉઠ. હું કે છે એલાર્મ? એલા રામ ઉઠ, પથારીમાં પડ્યો છો. કોક ની મસ્તી માણી જોજો. રાતના 4:30 વાગે ઉઠીને કેટલી નીરવ શાંતિ, કેવું એકાંત. આત્માના કેટલા 3:30 વાગે સુષુમણાના પ્રવાહમાં ગ્રામી મુહૂર્ત પરમાત્મા કહે, રાત રહે જ્યારે પાછલી કટકડી, સાધુ પુરુષે સુઈ ન રહેવું, નિદ્રાને પરહરી સમરવા પ્રિયરી, એકતું એકતું એમ કહેવું. આ તો નરસિંહ બોલે. શું બોલે? એ જગતમાં તમામે તમામ જ્ઞાનીનો એક જ મત હોય, શું હોય? અને દરેક અજ્ઞાનીનો જુદો મત હોય. ભૂલ કરવાવાળો કોઈ દી એક સરખી ભૂલ કરે? એક દાખલો ગણવો હોય કે 25 + 25 25 + 25, તો જેટલાનો રાઈટ આન્સર હશે એ બધાનો 50, ને જેટલાનો રોંગ હશે એ બધાએ એના 48 કર્યા હશે. તો બધાના જુદા હોઈ શકે. ત્રણ કાળમાં પણ જ્ઞાનીનો મત જુદો હોય, ત્રણ કાળમાં પણ જ્ઞાનીનો મત જુદો હોય નહીં, તો આપણે કોના મત સાથે મત મેળવવો છે? જ્ઞાનીના મત સાથે. હકીકતમાં તો આપણા જીવનની અંદર એટલી બધી આડોડાઈ છે. આપણે નાના હતા ને તો માં કહેતી ઘણી વાર કે આ આડોડો બહુ છે, એટલે જ્યાં જઈને આડોડાઈ કર્યા કરે. એને હા કહે તો હાથ ભાંગે, ના કહે નાક કાપે, એના જેવું છે. ભગવાને આમ કીધું હોય ને કે દ્રવ્ય ક્રિયા એ નિષ્ફળ છે, પણ તમે ભાવ ક્રિયા કરો. એટલે આપણે પહેલા દ્રવ્ય ક્રિયા છોડવા માંડીએ, પણ એને કીધું કે ભાવ ક્રિયા ક્રિયા દ્રવ્ય ક્રિયા કરો તો મોક્ષમાં જવાય. તો હું ભાવમાં છું. ઘણા પોતે સામાયિક કરો તો ના, અમે ક્ષમતામાં રહીએ છીએ. જીવને પરમાત્મા પકડી ન શકે. જ્ઞાની કે છે આજ્ઞાનો સ્વીકાર. શું કરવાનું છે? મહાવીર કે સામાયિક કરવી જોઈએ હે, અને આપણે કઈક કર્યા વિના ચાલે? મહાવીર કે મોક્ષ જોતો હોય તો પ્રતિક્રમણ કરવું પડે, ને આપણે કઈ ભાવ પ્રતિક્રમણ કરી લઈ મનમાં? જો ભગવાને ભાવ પ્રતિક્રમણ ની નાનક પાડ્યો. હું કોઈ વસ્તુનો ક્રોસ નથી કરતી. મારું કહેવાનું શું છે કે આ જરૂરી ન હોય તો ભગવાને શું કામ બતાવ્યું? ભગવાનને કઈ માર્કેટિંગ કરવું તો કે સાંજ પડે ને બધા બેસી જાય તો મારો પંચ દેખાય એમ, કે મારા શ્રાવકો અરે મહાવીર કે છે કેટલા ચુંબકા દેવો, ઝુંબકા નામના દેવતાઓ. આપણે એના કોઈ રહસ્ય જ નથી જાણતા. સંધ્યાકાળ એટલે સંધિકાળ, જેમાં કાળ જોડાય છે. એ વખતે દેવતાઓનો પરિભ્રમણનો કાળ છે, અને એ બધા પરિભ્રમણ કરવા નીકળે છે. તમે નાના હશો ને, મા બાપે ઘણી વાર કીધું છે સંધ્યાકાળે રોવાય નહીં, સંધ્યાકાળે નેવા નીચે બેસાય નહીં. ઇવન સાદલી પણ નાખી હોય તો સંધ્યાકાળે શું કરી લેવી પડે? ઉઠાવી લેવી પડે. કોઈને ઘરે સંધ્યાકાળે ખરખરો કરવા જવાય નહીં. આ બધું નાના હતા ત્યારે ક્યાંક 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 કાનમાં પડ્યું હશે ને. તો જ્ઞાની કે છે એના અનંતા રહસ્યો છે, કે આ બધા દેવતાઓ નીકળે છે, વ્યંતર દેવો છે, એની સાથે આપણા ઘણા અનુબંધો છે. એ વખતે કેટલા બધા દેવતાઓ એવા હોય કે તથાસ્તુ તથાસ્તુ કરતા જાય. શું કરતા જાય? તથાસ્તુ તથાસ્તુ. એટલે ઘણા કેમ રોતા હોય તો રોતા રહીએ, હસતા હોય તો હસતા રહીએ, એના કરતા પ્રતિક્રમણ કરતા હોય તો પ્રતિક્રમણ કરતા રહીએ. આવું થાય કે ન થાય? આખા વિશ્વના ધર્મોમાં નજર કરજો કે સંધ્યા કાળે કોઈ પણ ધર્મ શું કરે. મુસલમાન નમાજ પઢશે, હિન્દુ આરતી કરશે, બધાને પોતપોતાના વિધિ વિધાનમાં એક સાયન્સ સમાવી દીધું. શું કર્યું છે? સાયન્સ સમાવ્યું છે. અને આપણે એક જ બુદ્ધિશાળી કે આપણે ભટકવા નીકળી પડીએ કે સાંજે વોકળેવા જવું છે. બોલો, એકાદ ભૂત આવી જતો ને માથામાં તેથી ખબર પડશે આપણને કે સાંજની વોક કેવી ભારે પડે છે. જો આ સૃષ્ટિ છે આખી, એની સાથે આપણા અનુબંધ છે. પરમાત્મા આપણને બચાવવા માંગે છે. બાળકને તમે કહી દો છો ને કે રેડ સિગ્નલમાંથી ન જવાય, દોઢો ફેરી જાય તો કોક દી નુકસાન કરે કે ન કરે, એમ આપણે રેડ સિગ્નલમાં શું કામ રોજ ઘૂસીએ છીએ? આપણને ખબર નથી કે મોડી રાતનું પરિભ્રમણ એ વખતે કેટલા એવા દેવતાઓ કે જેની ઈચ્છાઓ અધૂરી છે એ આપણને માધ્યમ બનાવે છે. એ ડ્રિંક નથી, આપણે નથી કરતા ડ્રિંક, એ કોણ કરે? આપણા દેહમાં પેસેલો કોઈ યંત્ર, અને પેલા ખબર જ ન પડે કેટલા પેક ગયા, મને ખબર જ ન રહી. ક્યાંક ખબર હોય તને, કારણ કે શરીર સારું હતું પણ એને એને કોણ લેતું હતું? કોઈ યંત્ર દેવ. આ બધા રહસ્યો છે. ગુરુ ભગવાન તો જ્ઞાનીઓ અને પરમાત્મા જાણે છે, આપણને તો માત્ર એને ઉપરનો વાક્યાર્થ બતાવી દીધો. ખાલી આટલું કરો તો બચી જશો. ત્યારે આપણે બુદ્ધિ વડે આપણો લોસ કરી રહ્યા છીએ. તો સામાયિક માટે શ્રેણીક મહારાજા ગયા છે, અને પુણ્યાથી આવકે પોતાની મર્યાદા ઓછી કરીને માત્ર એટલી આવક રાખી હતી કે બે જણાનું ભોજન થાય, કારણ કે પરિગ્રહના બોધથી એને મરવું નહોતું, ડૂબવું નહોતું. એટલે જ્યારે કોઈ અતિથિ આવી જાય તો એકનો ઉપવાસ હોય એટલે એકનું ભોજન વધારાનું થાય, અને એકને પારણું હોય એ દિવસે એનું ભોજન પોતે વાપરે, પણ બીજાનું ભોજન પતિ પત્ની એ હંમેશા માટે એકાંતર ઉપવાસ ઓલ્ટરનેટ ડે કર્યા હતા. આ તો આપણે બે સાથે કરીએ તો પારણું બરાબર સચવાઈ જાય. અત્યારે શું કરીએ કે પારણું ભેગું સરસ રીતે થઈ જશે. એટલે આ વાત પુણ્યાશ્રાવા કાગળ શ્રેણીક મહારાજ આવીને ઉભા છે, અને પુણ્યોશ્રાવ વિચારમાં પડે કે મગજ નરેશ આજ મારે આંગણે અપાવ્યા, શું કામ પડ્યું? હું તો તમારો સેવક છું. એક આજ્ઞા કરી હોત, એક અનુચર મોકલ્યો હોત, હું આવીને સ્વયં સન્મુખ થઈ જાત. પણ પુણ્યા, આજનું કામ એવું છે કે તને ન બોલાવાય, મારે આવવું પડે. કોણ કે છે? શ્રેણીક મહારાજા. જુઓ, કારણ કે એને માગવા આવવું હતું. શું કરવા આવવું હતું? માગવા આવવું હતું. માગવાનો હુકમ કરે, જેને માગવું એને હુકમ કરે. નાની કે જુઓ, એ વખતે રાજા પણ વિવેક નથી ચૂક્યા, માગવું હતું ને તો એના ઘરે ગયા છે. પછી વિનંતી કરે છે કે પુણ્યા, પરમાત્મા સર્વજ્ઞ ત્રિલોકીનાથ મહાવીર સ્વામીએ મને કીધું છે કે જ્યાં પુણ્યા શ્રાવકના એક સામાયિકનું ફળ લઈ આવ. પુણ્યા શ્રાવક શું જવાબ આપ્યો? નરેશ, માગું તો માથું આપી દઉં. શું કે છે? આપો તલવાર, હમણાં મસ્તક આપી દઉં, પણ સામાયિકનું ફળ કેમ અપાય? હું આશ્રવ રોકું, હું સંવર કરું, હું મારા આવતા તમામ પાપોનો નિરોધ કરું, અને એનું ફળ તમારા આત્મા ઉપર કર્મોને કેમ આપી શકાય? ઇટ ઇઝ નોટ પોસિબલ. શું કીધું એને? એ પોસિબલ નથી. માફ કરજો મને, કે હું સામાયિકનું ફળ આપવા સમર્થ નથી. એ સામાયિક તો કોણે કરવી પડે? શ્રેણીક મહારાજાએ કરવી પડે. અને કમ નથી ગઈ એવું નિકાચિત ગાઢુ કર્મ બંધાઈ ગયું હોય કે એ જગત માટે ગમે એટલું કરી શકે, પણ આત્મામાં એ સમ્યક ક્રિયાનો ક્યારેય પણ શું ન કરી શકે, ઉપયોગ ન કરી શકે પોતે. પણ શ્રદ્ધામાં બેસાડી દીધું. શું બેસાડી દીધું? મહાવીર તારા બતાવેલા માર્ગ સિવાય કર્મ ક્ષય ન થાય, અને ત્યાં સંકિત ક્ષાયક બનવા માંડ્યું. શું બનવા માંડ્યું? સંકિત ક્ષાયક બનવા માંડ્યું, અને તીર્થંકર નામ ગોત્ર બંધાય છે. ભલે નર્કમાં ગયા, પણ હવે નીકળીને ક્યાં જશે? ભાવિનો ભગવાન બનશે. એક સ્વીકાર કર્યો, માત્ર શું કર્યું? આત્મલક્ષે એક સામાયિક ભલે ન કર્યું, પુરંદરમાં બેસાડી દીધું. હવે જન્મીને તીર્થંકર બનશે તો કેવળ સુધી સામાયિક કરશે, અને જગત આખાને સામાયિકનો બોધ આપશે. જગત આખામાં તીર્થનું પ્રવર્તન કરશે એટલે તેનો બોધ આપશે, આ છ આવશ્યકનો બોધ આપશે. એ કેવું ઊંડાણ હશે વિચારો, કે જે પોતે તો કરશે પણ આખા જગતના તમામ ભવિજીવો આગળ કરાવશે, એટલી શ્રદ્ધા મારીને તમારી આજે થઈ શકે. આજે તીર્થંકર નામ ગોત્ર બાંધવાનો નિષેધ છે એવું કીધું છે ભગવાને, પાંચમા નામ તીર્થંકર નામ તો કઈ રીતે બંધાય? ઓળી કરી લઈએ ને તો એ સિમ્બોલ છે. શું છે? એક પ્રતીક છે કે આ રીતે કરો તો તીર્થંકર નામ બંધાય. એમાં એમ કીધું છે કે આના ગુણગ્રામ કરતા કરતા તીર્થંકર નામ ગોત્ર બંધાય. શું કરાય? તો આપણા માટે આવી સામાયિક માટે રોલ મોડેલ કોઈને રાખવા હોય તો કોને રાખવાના? પુણ્યા શ્રાવકને રાખશું ને. ચોવીસ સંતો કોણે કર્યો? ચોવીસ સંતો એટલે શું? લોગોત્સવ આવડે છે ને બધાને લોગોત્સવ. શું વિચાર કરશો? કેટલા નામ આવે છે અંદર? ચોવીસ તીર્થંકરના. આમાં થોડા માર્ક ઓછા મળશે. ચોવીસમ પી જીનાવરા, ચોવીસમ અપી જીનાવરા, ચોવીસ અને અપી એટલે આજ સુધી થઈ ગયેલા બધા અને થનારા બધા. એટલે જ્યારે આપણે એક લોગસ બોલીએ છીએ ને એમાં જે આ શબ્દ આવે છે ને, ચોવીસ અંપી જીનવરા તીર્થય રામે, ત્યારે અપી શબ્દની અંદર, અપી શબ્દની અંદર એટલે ભૂત ભાવીને વર્તમાન ત્રણના તીર્થંકરો સમાવી દીધા છે. કેટલા મિસ કોલ જાય રોજના? ઉષભ મજિયંચ વંદે સંભવ અભિનંદનમ ચ, હર કાળે હર ચોવીસીમાં લોગસ આનો આ જ રહે, માત્ર નામ બદલાય. એક પણ શબ્દ આંખો પાછળ ના થાય. આ ચોવીસીના નામ હોય ને એની જગાએ આવતી ચોવીસીના નામ આવશે. પણ ગણધર પહેલે જ દિવસે દીક્ષા લઈને ચારિત્ર ગ્રહણ કરીને સૌથી પહેલો લોગસ્થ એટલે ચોવીસન થવો એની સ્તુતિ કરે. આ કોના વડે આપણને મળ્યું? ગૌતમ ગણધર વડે. હવે એનાથી આપણે વધુ હોશિયાર તો મત થવું ને, એમાં ઓછું અધિક વિપરીત નહીં કરીએ. મિત્ર હમણાં એનો ટૂંકો કરી નાખશું. આપણું ચાલે તો શું કરી નાખીએ? એનો સંક્ષેપ કરી દઈએ. આપણે એલ્જીબ્રા ગણ્યા ને બીજ ગણિત, પણ આમાં ન ચાલે બીજ ગણિત. ચાલે અંદરમાં, ચાલે ક્યાં ચાલે? અંદરમાં ચાલે, વ્યવહારમાં ન ચાલે, ભાવમાં ચાલે. તો જ્ઞાની આપણને કહે છે કે મેં ને તમે કેટલો ટાઈમ વયો ગયો? પૂરો થઈ ગયો ટાઈમ? આપણે પૂરું કરીએ. હવે આપણે વાત કરી હતી કદાચ બેન કે આપણી 50 વર્ષની જિંદગી એના કેટલા દિવસો થાય? 18,000. 50 વર્ષની જિંદગીના 18,000 દિવસ એની રોજની કેટલી રોટલી વણી બેન? હે, 3-4 વણી, 4-9 વણી, 10 વણી હોય ને બેન તો 1,80,000 રોટલી. 50 વર્ષની જિંદગીમાં 1,80,000 રોટલી વણી, આટલી વાર લોગસ બોલ્યા હોત તો, એટલી વાર લોગસ બોલ્યા હોત તો આખો સેલફોન એનો પેક થઈ ગયો બધા તીર્થંકરોનો. મિસકોલ મિસકોલ મિસકોલ. પણ જયારે ખોલે તો કઈ એક જ માણસ ના આટલા મિસકોલ થી લાવ જલ્દી એને કોલ બેક કરો. તમે જુઓ 8-10 કોલ કોક ના આવી ગયા હોય તમે કોલ બેક કરો કે ના કરો? કરો કે ના કરો? ભરી દઈએ તો એક એક તીર્થંકર ના આપણા આટલા પોકાર સાંભળ્યા પછી ત્રિલોકી નાથ અનંત કરુણા વાળો આપણી ખબર લીધા વિના રહી શકે ખરો? એના શરણમાં લીધા વિના રહીએ પછી મહાવીદેમાં જન્મતા વાર લાગે? પણ આપણે તો રોટલીની લેજત માણી પાછા કે હું તો ગરમ ગરમ જમાડો. આ ગરમ ગરમ શબ્દ કાઢી નાખવા જેવો છો બેન, કારણ કે સબ્જેક્ટિવ બની જાય છે. રોટલી ઓબ્જેક્ટ છે, રોટલી ઓબ્જેક્ટ છે. પણ જયારે સબ્જેક્ટ બનાવીએ છીએ બેન, આપણે આના પહેલા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનની વાત કરીને ત્યારે આપણે વાત કરી છે બેન કે કોઈ પણ પદાર્થને આપણે પદાર્થ રૂપે જોઈએ એ આપણને કર્મ ન બંધાવી શકે. પણ એ પદાર્થમાં આપણો અભિપ્રાય ભર્યો એટલે રાગ કે દ્વેષ ભર્યો. શું ભર્યો? રાગ કે દ્વેષ ભર્યો. એટલે જ્ઞાની મને તમને કહે છે જીવન છે, વ્યવહાર છે, તો આપણે રાગ દ્વેષ વિના શું કરવાનું છે? એ વ્યવહાર સાથે કનેક્શન આપણે એવી રીતે કરવું છે કે વ્યવહારનું કનેક્શન હોય પણ અંદરનું કનેક્શન ન હોય તો આપણા જીવનની અંદર કર્મ નહીં બંધાય. આપણે આવતીકાલે આ 6 આવશ્યક પૂરા કરશું અને આપણા આત્માના કલ્યાણમાં આગમ આવશ્યક અને અણગાર વડે કઈ રીતે આપણે પાંચમારાના આ કપરા કાળમાં પણ મોક્ષનો માર્ગ કાયમ માટે આપણો નિર્ણિત થઈ જાય એવા ભાવ કરી શકીએ, એવી ભાવના સાથે પરમાત્માની આ વાણીને કે જ્ઞાનને સમજતા કે સમજાવતા મારી મંદ મતિ કે અલ્પક સહયોગ સમજી ઓછી અધિક કે વિપરીત કંઈ પણ કહેવાઈ ગયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષી અસ્મિચ્છામી વિક્રમ. તમે લોકો ક્યારેય કોઈ મ્યુઝિકનો પ્રોગ્રામ માણ્યો છે? કોઈ સંગીત ગીત માણ્યો છે? તો દુબારા દુબારા બોલ્યા કે નહીં? વન્સ મોર બોલ્યા.